પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ હૈયાના હાર વાલા વાલા હરિકૃષ્ણ મહારાજને લઈને પૂજ્યપાદ ગુરુજી આજે શિબિરના આખરી સેશનનો લાભ આપવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. આજે સાંજે શિબિરની સમાપ્તિ, જે ભાઈઓના હું નામ લઉં તેઓ સ્ટેજ ઉપર પૂજનનો લાહો લેવા પધારશે. મંજીભાઈ મોરડિયા નિંગાળાવાળા, શાંતિભાઈ દેતળવાળા, વિનોદભાઈ ગાંગડિયા માંડવધાર, નારાયણભાઈ ભાયંદર મુંબઈ, જેમના નામ આવ્યા છે તેઓ જ્યાં પણ હોય ઝડપથી પધારશો. વિનયભાઈ કલ્યાણપુરવાળા હાલ સુરત, જેમણે સત્સંગનો લાભ લઈ લીધો તે ફાવી ગયા.
સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુ લોચનમ શરણાયાત જનાતિ મોચનમ પતિતો તરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા
સહજાનંદ સ્વામી મહારાજ ની જય.
વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિદાનના પૂજિતમ સુરનરોતમિરનુદા ધર્મનંદન મહં વિધિ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમઃ. અક્ષરધામાધિપતે રાજાધિરાજાય નમઃ. પરાત્પરાય સર્વાવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમઃ. પરમ ધ્યેય મૂર્તિ શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમઃ. સદાનંદાયણે આનંદ ઘનમૂર્તય શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમઃ. કઠિન તપ કારીને એકાકી વનવાસીને કંદ ફૂલ ફલાસીને શ્રી કંઠ વર્ણી રાજાય સાધુ સેવકાય સાધુ સંપોષકાય સાધુ સંરક્ષકાય શ્રી સરજુદાસાય નમો. બાલરૂપાય મંદમુખહાસાય કોમલાંગાય માતૃભક્ત્યંકગતાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો. અખંડ હરિરૂપ નિમગ્નાય સર્વ પરમહંસ મુખ્યાય ઉભય દેશ મધ્યસ્થિને આદિ ગુરવે સદગુરુવર્યાય શ્રી ગોપાળાનંદ સ્વામીને નમો. સદગુરુ શ્રી હરિગુરુ તુલ્ય મુક્તાનંદ મુનય નમો નમઃ. સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, સુખાનંદ સ્વામીને, કૃપાનંદ સ્વામીને ચ નમો નમઃ. સિદ્ધમૂર્તિ શ્રી શતાનંદ સ્વામીને એવમ સ્વરૂપાનંદ સ્વામીને નમો નમઃ. પરમ સ્નેહી સચ્ચિદાનંદ સ્વામીને, સેવક સિદ્ધાનંદ સ્વામીને, સમાધિનિષ્ઠ વ્યાપ્તાનંદ સ્વામીને, વિદ્વદ્વરે યોગાનંદ સ્વામીને, బుద్ధిమతి చైతన్యానంద స్వామిని వ్యవహార కుశల ఆనందానందమునై నమో నమః. వచన సిద్ధవాయి రామదాస్ స్వామినే, వైరాగ్యమూర్తి నిష్కళానంద స్వామినే, ప్రేమమూర్తి ప్రేమానంద స్వామినే, వచనమూర్తి భాయత్మానంద స్వామినే నమో నమః. మమ గురు శ్రీ రాధారమణ స్వామి చరణ కమలేభ్యో నమో నమః. సర్వధామస్థ సర్వముక్తేభ్యః ప్రగట సాధు హరి భక్తేభ్యో నమో నమః. విక్రమ సంవత్ 2071 కార్తక్ సుద్ చౌథ సోమవార తారీఖ 27 ઓક્ટોબર 2014 અદ્ભુતાનંદ સ્વામીનો આજે જન્મદિવસ છે વાલા ભક્તો. 1839 અને અક્ષરવાસ પણ 1939. સ્વામી 100 વર્ષ જીવ્યા. સવારે વાત કરી હતી તીર્થધામ કુંડલ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત સ્વામિનારાયણ સત્સંગ શિબિર 23મેના 7મા છેલ્લા દિવસની આ છેલ્લી સભા છે. શિક્ષાપત્રની કથામાં આપણે બધાએ ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞાઓ કરી છે એને વાગોળીને આપણા જીવનમાં એ આજ્ઞાઓને ઉતારવાનો પ્રયાસ કરીએ છીએ. જોત જોતામાં 7 દિવસ વિયાગ્ય, 7 દિવસથી આ ઉતાવળી નદીને આરે ભગવાન શ્રી હરિનું ભજન તમે બધા ખૂબ સરસ કરો છો. ખૂબ ખૂબ તમારી ભક્તિ, તપશ્ચર્યા, સેવા, શ્રદ્ધાને ધન્યવાદ છે. હવે કાલથી ત્રિદિનાત્મક હરિચરિતામૃત સાગર પુરસ્ચરણ મહોત્સવ 2નો આરંભ થશે. એક પ્રશ્ન આવ્યો છે, ઉત્તર આપી દો. પુણ્યને પાપ અલગ અલગ ભોગવવા પડે છે કે પુણ્યમાંથી પાપ કપાઈ જાય છે? અથવા એમ કહેવાય કે પૂજામાં પાપ પુણ્ય સમર્પિત કરી દો તો કર્મ ભોગવવા ન પડે, તે કેમ છે? પાપ કરી અને કોઈ ભગવાનને સમર્પિત કરી દે એટલે ભોગવવાથી છૂટી જવાતું હોય તો બધા કોકના ખૂન કરીને પૂજામાં ભગવાનને અર્પણ કરી દે, કાંઈ ભોગવવાનું આવે જ નહીં ને? એવું નથી થતું. પાપ કરવાની તો ચોખ્ખી ના છે. પાપ કરીને ભગવાનને અર્પણ કરવાનું કોઈ શાસ્ત્ર કહેતું નથી. પરંતુ સત્કર્મ કરીએ, પુણ્ય કરીએ, ભજન કરીએ અને એ ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન રાજી થાય અને આપણને એની પ્રસન્નતા મળે અને ભગવાનમાં પ્રીતિ મળે. ઘણાક પાપ એવા છે કે પછી એ પાપના પ્રાયચિત તરીકે કંઈક પુણ્ય કરીએ, તપ કરીએ તો પાપ કપાઈ જાય. પણ ઘણા પાપ એવા છે એ ભોગવવાના જ રહે, એનું પ્રાયચિત થતું નથી, એ વેઠવું જ પડે છે. એનો તો બહુ લાંબો વિસ્તાર છે. શિક્ષાપત્રીમાં જ્યાં જ્યાં એવું આવે છે ત્યાં એની ચોખવટ આવે છે. એક તો ભગવાનને ભગવાનના ભક્તો સંતોનો દ્રોહ કર્યો હોય એ પ્રાયચિત નથી એનું. ઘણી એવી બાબતો છે એનું પ્રાયચિત નથી થતું. પછી એના પસ્તાવામાં કાંઈ વ્રત પુણ્ય કે પ્રાયચિત કરીએ તો વ્યવહારમાં ગ્રાહ્ય ગણાઈએ. પછી જે પુણ્ય કર્યું હોય, પ્રાયચિત કર્યું હોય એનું સુખરૂપ ફળ અલગ ભોગવવું પડે, પાપ કર્યું હોય એનું પાપરૂપ દુઃખ અલગ ભોગવવું પડે છે. પણ બધાનું એવું નથી. વાલા ભક્તો, આજે આપણે 84મો શ્લોક આવ્યો છે. విష్ణు శివో గణపతి పార్వతీ చ దివాకర ఏతా పూజ్యతయా మాన్య దేవత పంచమాంకై. આ શ્લોકમાં એક જ આજ્ઞા છે કે અમારા આશ્રિતે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ પૂજ્યપણે માનવા. આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. આજ્ઞામાં મામ કહી શબ્દ છે. મારા આશ્રિતોએ અહીંયા એવું નહીં કહ્યું કે જગતના માણસોએ બીજા સંપ્રદાય વાળાઓએ આ પાંચ દેવોને પૂજ્યપણે માનવા. એતાહ પૂજ્યતયા માન્ય દેવતાહ પંચ મામ કહી, એટલે કે મારા આશ્રિતોએ, મારા હરિભક્તોએ, સર્વોપરી ઉપાસના વાળા તમે જે મારા છો ને, એમણે આ પાંચ દેવને પૂજ્યપણે માનવા. ખાલી નમસ્કાર જ કરી નાખવાના એવું નથી કીધું, પૂજ્યપણે માનવાના કયા છે. ઘણી વખત ઘણાને એવી ચડી જતી હોય છે કે આપણે તો સર્વોપરી સ્વામિનારાયણના હોઈને આપણે થોડા પૂજાય, બધાય આપણને પૂજે એમ. પરંતુ એ નહીં ખબર રહેતી કે આ ડાપણમાં તો ભગવાનની આજ્ઞા લોપાય છે અને કલ્યાણ તો ભગવાનની આજ્ઞામાં છે, આપણા ડાપણમાં નહીં. એણે કહ્યું એમ કરવામાં કલ્યાણ છે. ચોખ્ખી વાત, ત્યાં આપણી હોશિયારી કંઈ કામ લાગતી નથી. એમણે કીધું છે માટે મારે કરવાનું. હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, મારે આમ કાંઈ આ પંચદેવને માનવા પૂજવાની જરૂર નથી. સમર્થ અને ખોળે બેઠો છું, પણ એ સમર્થે જ મને કહ્યું છે કે આ પાંચ દેવનો અનાદર ન કરવો. તો પછી આપણે કેવી રીતે થાય, કેવી રીતે થાય, શા માટે કરવો, શા માટે ભગવાનની આજ્ઞાને આપણે લોપવી, એટલા બધા દોડડાયા શું કામ થવું, જ્યારે ખુદ ભગવાન જ કહે છે કે ભલા આ પાંચને માનજો. પછી એને કીધું એટલે માનવાનું. હા, પાછું એવું નથી કીધું કે એને તમારી પૂજામાં રાખજો. હા, પાંચના જે કોઈ માનવાના દિવસ હોય અથવા તો એના મંદિરો હોય, રસ્તામાં આવતા હોય તો પગે લાગુ. શિવાલય દીક મંદિર આવે તો પગે લાગુ. શ્રાવણ મહિનો હોય તો બિલવી પજરે મહાદેવની પૂજા કરવી. આને માન્યા પૂજા કહેવાય. એમ ગણપતિ દાદાની ગણે ચોથે, હનુમાનજી દાદાની કાળી ચૌદશે, જે રીતે કહ્યું હોય એ રીતે આપણે વર્ષમાં એકાદ દાડો કે એકાદ મહિનો કે એમ કંઈક કરવાનું કીધું હોય એ કરી લેવાનું, એટલે માન્યા કહેવાય. નથી ઉપાસના કરવાનું કીધું, નથી ધ્યાન ધરવાનું કીધું, નથી પૂજામાં રાખવાનું કીધું, ઓકે. પણ આ પાંચ પૂજનીય છે, માન્ય છે, એનો અનાદર કોઈ દિવસ સર્વોપરીપણાના મિથ્યા ઘમંડમાં ને કેપમાં કરાય નહીં, કેમ જે ભગવાનને એ ગમતું નથી. ભગવાનને એ ગમતું નથી. આપણે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી એટલે માનવાના છે કે આપણો જીવ એમાં એવો ચોંટી જાય, એવો ચોંટી જાય કે જગતમાં ક્યાંય મન લઈ જવું હોય ને તોય જઈ શકે નહીં. દેહ અને દુનિયા, પંચ વિષય વગેરે તમામ સુખોમાંથી મન પાછું વળીને એવું ભગવાનમાં લાગી જાય કે બીજું કાંઈ સાંભળે નહીં. સર્વોપરી માન્યાનું આ ફળ છે. સર્વોપરી ભગવાનને માન્યાનું બીજા અવતારોની કે દેવોની નિંદા કરવી એ ફળ ન હોય. ભગવાનને જે વાસ્તવિક સર્વોપરી માને છે એને સર્વોપરી શ્રીહરિ બધાય અવતારોમાં દેવોમાં દેખાય છે, એ કોની નિંદા કરે. પણ જે મિથ્યા ઘમંડીઓ છે ને, ભગવાનને સર્વોપરી કહીને પોતે સર્વોપરી માનનારા પોતાને, એ જ લોકો અન્ય દેવદેવીઓની અને અવતારોની કાપ્યા કરે છે. અને એ નરી મૂર્ખાઈ છે. એ ધંધો સ્વામિનારાયણ ભગવાને કર્યો નથી, નથી એના નંદ સંતો પાસે કરાવ્યો. જે આજકાલના અમુક લઈ મંડ્યા છે ને, એ તો હાવ ગંડવા થયેલા માણસો છે. અને એનો જે સંગ કરે એને ગંડવા થાય છે. અને એવા તો મોટા ટોળા અને મોટી સંસ્થાઓ અને કાંઈનું કાંઈ દેશ વિદેશમાં એવા માણસોનું મોટામાં મોટું કમઠાણ ચાલતું હોય છે. પરંતુ ભગવાનને એ વાત ગમતી નથી. એણે પોતે એને હાથે લખેલી શિક્ષાપત્રી સાફ મને તમને સમજાવે છે કે એ વાત મને ઈષ્ટ નથી. મેં એવું નથી કહ્યું, મેં આજ્ઞા નહીં કરી એવી કે મારા આશ્રિતો તમે આવું કરજો. જોઈ લો મારી શિક્ષાપત્રી, મેં ક્યાંય કીધું હોય તો. જોઈ લો મારું વચનામૃત 262 જોઈ લો, કે ઓલા દેશમાં 273 છે એ જોઈ લો. મેં ક્યાંય નથી કીધું, એમાં ક્યાંય આવતું નથી. તમે મારી જગીન મરડીને તમારા મન ફાવે એવા અર્થ કાઢીને સિદ્ધાંતનો ભૂંહડીઓ વાળીને તમારી વાસના પ્રમાણેના સિદ્ધાંતો થાપો અને તમે જીકે રાખો તો તમે જાણો. ભગવાનને એ રૂચિ નથી. ભગવાને પોતે શિવજી પધરાવ્યા છે, ગણપતિ પધરાવ્યા છે, હનુમાનજી પધરાવ્યા છે, એમની પૂજા કરી છે, એમની સ્તુતિ કરી છે, એમણે ક્યાં કોઈની નિંદા કરી. હા તો આજકાલ મારા તમારા જેવા સમજ્યા હેણ્યા વગરના દુનિયાને અમે સર્વોપરી જ્ઞાનવાળા છીએ એમ સમજાવીને ખેંચવા હારું ને પોતાનું ટોળું મોટું કરવા હારું લઈ માંડ્યા છે. અને હાલે શું માળું? હા, ધડાધડ ટોળું મોટું થાય છે એ ખરું, ફળ મળે છે ને એટલે. અને ઓરફુ રાતન ચડે છે એ ટોળામાં ગયેલા એમ કહેતા હોય છે કે સંપ્રદાયમાં ક્યાંય સર્વોપરી ઉપાસના નથી, બસ અહીંયા જ. ઓહો હો હો, આને એકને જ ભગવાને જ્ઞાન આપી દીધું, બાકી બધાને અજ્ઞાની રાખ્યા, ખરું થયું. માટે વાલા ભક્તો ચેતજો, કોઈ દેવદેવીઓની ક્યારેય નિંદા ન કરવી, કદી નહીં. મહારાજે આપણને કીધું એટલે આપણે માનવાનું. આપણું ભલું થાય એવું જ મહારાજે કહ્યું હોય, અને મહારાજ કે એમ કરવામાં આપણું ક્યારેય બગડવાનું નથી નથી નથી. બે ધડક રહેજો. ભગવાને કહ્યું છે ને તમે કર્યું છે ને, તો ક્યારેય તમારું નહીં બગડે. અને તમે તમારી કોણિયેથી ઊભું કરેલું હશે અને એ ગમે એટલું સારું હશે અને સર્વોપરી તમે માની લીધેલું હશે તોય તમારી કઠણાઈ થવાની. કેમ જે તમારું ઊભું કરેલું છે, પુરુષોત્તમનું કહેલું નહીં. તમારા અહમ મમત્વમાંથી કંઈક વિચિત્ર પ્રકારના, તમારા શોખમાંથી કંઈક વિચિત્ર પ્રકારની, તમારી મોટાઈની કે અન્ય કોઈ આસક્તિને કારણે તમે જે ઢોલ વગાડીને ઊભું કર્યું છે ને, એ તમને નડવાનું ગમે તે દી. ભગવાનનું કહેલું કરવામાં કશું નડતું નથી, એની જવાબદારી ભગવાનની છે. આઈએ હવે આ પાંચને માનવાના કારણો. શતાનંદ સ્વામી જે કહે છે એ શ્લોકની વ્યાખ્યામાં આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ વિષ્ણુ. વિષ્ણુ પદ્મનાભો નારાયણ સત પુરુષોત્તમસ્ય આદ્ય અવતારત્વાત પૂજ્ય એવ. વિષ્ણુને શું કામ માનવાના? તો કે ભાઈ, વિષ્ણુ પદ્મનાભ નારાયણ છે, અને તે જેની નાભીમાંથી કમળ થયું એવા જે વૈરાટ વિષ્ણુ પુરુષોત્તમના આદિ અવતાર હોવાથી પૂજ્યેવ. એ ભગવાનનો પહેલો અવતાર છે, સૃષ્ટિના આરંભમાં થયેલો છે. પદ્મનાભ નારાયણનો ભગવાનનો અવતાર છે, આદિ અવતાર છે. અતઃ પૂજ્યેવ, એ પૂજ્ય જ છે, માટે એનો અનાદર ના થાય. એમાંય વિષ્ણુ એ ભગવાનના અવતારોનું દ્વાર છે અને બ્રહ્માંડોનું સ્થિતિરૂપ પાલન કરનાર સ્વરૂપ છે, જેમને પદ્મનાભ અને નારાયણ પણ કહ્યા છે. માટે એમને માનવાના, ભગવાને કહ્યું એટલે માનવાના, અથવા તો એ શું છે એ છોડો, આદ્ય અવતાર છે કે પદ્મનાભ છે જે છે તે, આપણે તો ટુક ઇન ટચ વાત મારા ઈષ્ટદેવે કહ્યું એટલે માનવા. દાસને બીજી શું કાશ, સીધું રાખો ને. સદાનંદ સ્વામી એમની વ્યાખ્યા કરી, અય ના કરી હોય તો શું ફેર પડે, ભગવાને કહ્યું એટલે માનવા. હવે શંકર ભગવાનની વાત કરે છે, શંકરસ્તુ વૈષ્ણવ રાજત્વાત વૈષ્ણવ ધર્મ પ્રવર્તકત્વાચ પૂજ્ય. શંકરજી શું કામ પૂજ્ય? તો કહે છે કે શંકરને પરમ વૈષ્ણવ તરીકે સર્વ વૈષ્ણવના રાજા તરીકે માનવામાં આવે છે, અને વૈષ્ણવ ધર્મના પ્રવર્તક તરીકે રામાયણ વગેરેમાં વર્ણવેલા છે, માટે પૂજ્ય. અને વચનામૃત લોયા પહેલામાં મહારાજ એવું કહે છે કે શિવજી તો ત્યાગી છે ને યોગી છે ને ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવને માનીએ છીએ, માટે શિવને માનીએ છીએ. વળી વચનામૃત મધ્યના 51માં મહારાજ એવું બોલ્યા કે શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહીં, એ તો નારદ જેવાના પણ ગુરુ છે, અને એ જેવા બ્રહ્મરૂપે વર્તે છે બ્રહ્મ સ્વરૂપે, તેવું તો બીજાને વર્તવું પણ કઠણ છે. બોલો, આપણા ઈષ્ટદેવ એમની આ રીતે સરાહના કરે છે, વખાણ કરે છે, એને પોતે પ્રભુ પધરાવે છે, પૂજે છે, અને આપણે એને વિશે ગમે એવા શબ્દ બોલવાના, ગમે એવા શબ્દ. મારે અહીંથી વ્યાસાસનેથી ન બોલાય એવા એવા શબ્દેથી અમુક અમુક સર્વોપરીના કેફવાળા જેના સ્વામિનારાયણ ભગવાન વખાણ કરે છે એને નવાજે, એને નવાજે, બહુ વિચિત્ર શબ્દ. ત્યારે ભગવાનના મનમાં શું થતું હશે, કહેલા હું જેના વખાણ કરી ગયો, હું જેને મારા હાથથી થાપી ગયો, ને તમે એને આવી કુચિત ભાષામાં બોલો છો, લક્ષ્મીજીને, હનુમાનજીને, ગણપતિજીને, શિવજીને ગમે એમ બોલો, તમે ભગવાનના અવતારોને તમે ગમે એમ બોલો, મહારાજને દુઃખ થાય કે ન થાય? પુરુષોત્તમ વિના ક્યારેય અવતાર ન હોય, પુરુષોત્તમમાં ને અવતારમાં અભિન્નતા છે. શું મોઢું જોઈને હું અને તમે અવતારની કાપી શકીએ મને એ કહો, શું મોઢું જોઈને કાપી શકીએ? આપણે તો હજી પુરુષોત્તમને ઘણું છેટું છે, પુરુષોત્તમને પુરુષોત્તમના અવતારમાં તો એકત્વ છે, તમે કેવી રીતે એનું કાપી શકો? પણ માળા જબરા હિંમતવાળાઓ, હા જબરા સુરવીરો, તમારે ગમે એવું બોલે બોલો. અહીંયા બૈરાની શુશ્રીષા કરે, વિષય વિને રહેવાય નહીં, જગત વ્યવહાર સાચો માનીને કરે, થોડા ધન હારું હાવ ખોટું કરે, માન હારું ડોટું દે, ખાનપાન હારું તો ક્યાંનો ક્યાંય પૂગે, અને અવતારોનું કાપે. પાછો બોલો, ક્યાં પૂગ્યો, ક્યાં ભગવાનના અવતાર, અને ક્યાં તું, ક્યાં પુરુષોત્તમની શિક્ષાપત્રીમાં આજ્ઞા, અને ક્યાં તારી ઓખર વાણી? કેટલો બધો ડિફરન્સ છે. બીજી વાત, શિવજીએ વનવિચરણ દરમિયાન મહારાજને હરદ્વારમાં તથા દક્ષિણના વનમાં જમાડ્યા હતા, આપણા ઈષ્ટદેવને ભોળાનાથે જમાડ્યા હતા. માં પાર્વતીજીએ વાલા નીલકંઠ વર્ણી માટે થાળ કર્યો હતો હરદ્વારમાં, એમણે સેવા કરી હતી, હનુમાનજીએ સેવા કરી હતી. કેવી રીતે આપણે એમના માટે ભાંગલા શબ્દ બોલાય? જો ભગવાનમાં હેત હોય તો વિવેક કહેવાનો હું વિરોધી નથી, હું તુચ્છકારનો વિરોધી છું, તુચ્છકારનો. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એમ કહેવામાં કોઈ પાપ નથી, વિવેક દેખાડો એની કોઈ ના નથી, બધા ગ્રંથોમાં વિવેક તો છે જ, પણ અવતારો કે અન્ય દેવ દેવીઓને પ્રત્યે ધિક્કારતા અને તુષ્કારતા નહીં એવું નથી ગ્રંથોમાં. જે આપણી જેવા માણસોએ ઊભું કર્યું છે, પોતાનો વાડો હાંકવા, ટોળું મોટું કરવા, બીજું કાંઈ નથી એની પાછળ રહસ્ય. હવે ગણપતિ, ગણપતિ સ્તુ બ્રહ્મ વૈવર્ત પુરાણસ્થ ગણપતિ ખંડે શ્રી કૃષ્ણાંશાવતાર ઇતિ સર્વદેવૈહી અગ્રપૂજ્યત્વેન સ્થાપિત ઇતિ પૂજ્ય. બે કારણ આપ્યા ગણપતિને શું કામ પૂજવા જોઈએ, તો કે ગણપતિ પણ ભગવાનની જ વિભૂતિ છે. બોલો, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં રહેલા ગણપતિ ખંડમાં ગણપતિ દાદાને વિઘ્નહર્તા તરીકે સર્વ કાર્યોમાં સર્વદેવથી પ્રથમ પૂજનીય સ્થાપેલા છે, એટલું નહીં પરંતુ તેને ભગવાન કૃષ્ણના અંશા અવતાર તરીકે પણ માનેલા છે. માટે પૂજ્ય કૃષ્ણના અંશાવતાર તરીકે ગણપતિને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યા છે. એટલે આપણે ભગવાનની આજ્ઞા છે માનવા. વળી તે મંગલમૂર્તિ વિઘ્નેશ મહાભારતના લૈયા છે ભાઈ, મહાભારતના લેખક છે. પાર્વતી માતાને શા માટે માનવાના? પાર્વતી તું શ્રી શંકરાર્ધાંગમિતિ પૂજ્ય યદવા સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રાપ્તિ સહાયત્વાત સા પૂજ્ય. પાર્વતીજી શંકરના અર્ધાંગના છે અને સતીઓમાં મુખ્ય છે અને ભગવાનની પ્રાપ્તિમાં સહાયક છે. તેમનું સતી તરીકે સૌમ્ય સ્વરૂપ ગોપીઓએ, રુક્મિણીજીએ તથા વસુદેવજી વગેરેએ આરાધ્યું છે, એમાંથી એમને સુખ મળ્યા છે. પાર્વતીજીનું સૌમ્ય સ્વરૂપ એમણે આરાધ્યું છે, બીજું નહીં. પાર્વતીજી ભગવાનના ભક્ત છે, એમનું પતિવ્રતા પણ અડગ છે. કોટી જન્મ લગ રગડ હમારી બરવું સંભુ નત રહું કુમારી, આવી જોરદાર એમની જે નિષ્ઠા છે પતિવ્રતાની, એ આપણે પણ આપણા ઈષ્ટદેવને વિશે ઉદાહરણીય છે, શીખવા જેવી છે, આદરણીય છે, અનુકરણીય છે. શિવજીએ અને પાર્વતીજીએ બેયે સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની સેવા કરી છે, રાંધીને જમાડ્યા છે, નૃત્ય કરીને પણ મહારાજને રીઝવા છે. હવે સૂર્યને શા માટે માનવાના? શ્રી સૂર્યસ્તુ દ્વિજાતિત્વ પ્રાપક ગાયત્રી મંત્રાધિષ્ઠાતૃ ભગવદ્રૂપત્વાત વેદમૂર્તિ તયા ધર્મ પ્રવૃત્તિ મૂલત્વાચ પૂજ્યેવ ઇતિ. સૂર્યનારાયણ ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા છે, ધર્મના મૂળ રૂપ છે, વેદમૂર્તિ છે તથા સમગ્ર સૃષ્ટિને પોતાની ઉષ્માથી જીવન દેનારા છે, પ્રકાશ દેનારા છે, જગતનું અંધારું દૂર કરનારા છે. એટલે એ પણ ભગવાનની વિભૂતિ છે, ભગવાનની વિભૂતિ રૂપે હોવાથી પૂજ્ય છે. હવે એક પ્રશ્ન ઊભો થયો કે આપણે સ્વામિનારાયણ ભગવાનને પૂજીએ છીએ, માનીએ છીએ, અને જો બીજાને પૂજીએ માનીએ તો અન્યાશ્રયનો દોષ ન લાગે? હે કા પાંચ દેવને માનીએ પૂજીએ તો આપણો આશ્રય ભગવાન સ્વામિનારાયણમાંથી ડગી ગયો ન કહેવાય? આપણે બીજાનો આશ્રય લીધો એટલે અન્યનો આશ્રય કર્યો એમ ન કહેવાય? સતાનંદ સ્વામી કહે છે, નાન્યાશ્રય દોષ શંકાવકાશ, નાન્યાશ્રય દોષ શંકાવકાશ. આમાં અન્ય આશ્રયના દોષની શંકાને જગ્યા જ નથી. કોઈ આવું મનમાં ચિંતવતા નહીં. આ પાંચ દેવોને ભગવાનની વિભૂતિ તરીકે પૂજ્યપણે માનવાથી અન્યાશ્રય કે ઉપાસનાનો ભંગ થાય એમ છે જ નહીં. ભગવાનની વિભૂતિ રૂપે એને માનવાના છે, સર્વોપરી જાણીને એની ઉપાસના કરવાની ક્યાં વાત કરી છે તે ઉપાસના કે અન્યાશ્રયનો ભંગ થઈ જાય, આશ્રયનો ભંગ થઈ જાય. આ વાત પણ સમજવી. ઘણા માણસો પંચવર્તમાન રૂપી નિયમો તો બરાબર પાળતા હોય સાધુઓ, એટલે લોકોમાં એનું વજન બહુ પડે. સાદો વેશ હોય, પતર તુંબડામાં જમતા હોય, સ્ત્રીધનના ત્યાગી હોય, એટલે એ લોકો જગતને એવું બતાવતા હોય છે કે ભગવાનની બધી જેમ છે એમ આગીને અમે જ પાળીએ છીએ. પરંતુ ભગવાનના અવતારોની કે દેવ દેવીઓની જો ત્યાં નિંદા કરતા હોય, એને વિશે તુચ્છ બુદ્ધિ રાખતા હોય, પૂજ્ય બુદ્ધિ ના રાખતા હોય, તો ભલે ને કહેવાતા દેખીતા પંચવર્તમાન પાળતા હોય તો પણ આજ્ઞાનો તે લોકો ભંગ કરે છે. માટે પાંચ વર્તમાન દેખાય છે, પાળે છે એવું તોય તે ભગવાનની આજ્ઞા નથી પાળતા, મનમુખી છે એ સાબિત થાય છે. કાંઈ પંચવર્તમાન એટલી જ આજ્ઞા ભગવાનની નથી. આ શિક્ષાપત્રીમાં પાંચ દેવોને પૂજ્યપણે મારા આશ્રિતો એ માનવા એ આજ્ઞા છે કે નથી? જેમ સ્ત્રીધનનો ત્યાગ રાખવો એ આજ્ઞા છે, તો પાંચ દેવોને પૂજ્યપણે માનવા એ ભગવાનની જ આજ્ઞા છે ને? કેમ આ નથી પાળતા? આ પાળવામાં બહુ માન નહીં મળતું હોય, લોકો નહીં તણાતા હોય, અથવા તો ડીંગા ન દેવાય ને આ આજ્ઞા પાળે તો, કે અમે તો કોઈ ન નમીને અમે સર્વોપરી વાળા, આવું બધું ન કહેવાય, પછી એનું સુસુર્યું થઈ જાય. એટલે આ પડી મૂકે ને જેમાં માન વધે એવી બધી દેખાડાની આજ્ઞાઓને બરાબર સજાવીને દુનિયામાં દેશ વિદેશમાં હરે ફરે, અને એ કોકનું હલકું દેખાડવા જ પાછું તાન હોય. આવી દુષ્ટતાને કોઈક ઝીણી બુદ્ધિવાળો માણસ ઓળખે છે, બધાનું કામ નથી. વચનામૃતમાં શ્રી હરિ કહે છે, એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રકટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે, ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં, ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કોઈ પણ ભેદ નથી, ને એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, એટલે સ્વામિનારાયણ ભગવાન પોતે, તે અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, ને પૂજવા યોગ્ય છે. કોણ બોલે છે આ? સ્વામિનારાયણ સર્વાવતારી આપણા ઈષ્ટદેવ પોતે બોલે છે. અને એમ કીધું કે આ ભગવાનના, એટલે કે મારા પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ તમારે નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. માટે એને નમસ્કાર કરવા અને એને પૂજવા થઈ કે નહીં આજ્ઞા? એને નિંદવા એમ કીધું છે, એને હલકા ચિત્રવા એમ કહ્યું છે, એને પૂજવા એમ કીધું. આ વચનામૃતની આજ્ઞા પાળી પાંચ વર્તમાન શ્રીધનનો ત્યાગ કે બીજું ત્રીજું જે કાંઈ કરતા હોય તે પણ આ પાળી, આ આજ્ઞા લોપાઈ છે એનું શું? અને કલ્યાણ તો આજ્ઞામ છે, તમારા ડિંડકમાં તો નથી કલ્યાણ. ભગવાનની જેટલી આજ્ઞા પાળશું એટલા ભગવાન રાજી થશે, ને એટલું આપણું રૂડું કરશે એ નિશ્ચિત વાત છે. મનમુખી અર્થ કાઢીને મનમુખી પોતાની મોટે વધારવા હારું પોતાના ધંગ ધડા વગેરેના શાસ્ત્રના સિદ્ધાંતને બગાડીને ઊભા કરેલા સિદ્ધાંતોમાં દુનિયા આખીને વાળીને કાંઈક ડંકો વગાડીને અમે હારાન મોટા એમ દેખાડો કરવાથી સ્વામિનારાયણ ભગવાન કંઈ અક્ષરધામમાં પોતાની સેવામાં બહુ વાલો માનીને રાખી લેશે એવું માની લેવાની જરૂર નથી. ભગવાન બહુ મોટા છે, એની રીત ભાતને સમજવી એ બહુ અઘરી છે, બધાનું કામ નથી. ડાયોને સમજોને વિચારવાને ઠરેલ માણસ એને જ કહેવાય કે મહારાજની નાની મોટી બધી આજ્ઞાને જોવે વિચારે, મન ફાવતી અમુક આજ્ઞાઓને વજન દઈ અને લોકોને પોતામાં ખેંચવા, અને અમુક આજ્ઞાઓને જાણે ભગવાને કરી જ નથી એમ હાવ ભોહડીઓ વાળીને દબાવી દેવી કાં કાઢી નાખવી, આવું જોરદાર ડાપણ કરીને શું ફળ પાકવાનું છે? આ ડાપણનું શું ફળ પાકે કદાચ દુનિયા નહીં જાણે, ભોળી જનતા છેતરા હે, પણ પુરુષોત્તમ નારાયણ તો કાંઈ છેતરાય એમ નથી. એ તો આપણા અંદરનું બધું જેમ છે એમ જાણે છે. વાલા ભક્તો, ઉપાસના તો પુરુષોત્તમ નારાયણની જ રહે, માત્ર તે દેવો તેમની જ વિભૂતિ રૂપે હોવાથી પૂજનીય છે, આદર આપવા યોગ્ય છે, કદી તિરસ્કારને યોગ્ય નથી, ધિક્કારને યોગ્ય નથી, નિંદાને પાત્ર નથી. શ્રીજી મહારાજે આ પાંચે દેવતાને પૂજ્યપણે માન્યા છે. ઘણા મંદિરમાં મૂર્તિઓ પણ મહારાજે પોતે પધરાવી છે, પૂજા છે, આરતી ઉતારી છે, સ્થાપ્યા છે. માટે આપણે શ્રીજી મહારાજથી વધારે ડાયા થઈ જવું નહીં, નહીંતર અક્ષરધામની હોહરવા ક્યાંય ગોલકુર બહાર નીકળી જવું. વિષ્ણુના જુદા જુદા સ્વરૂપો બધે જ છે. શંકર પાર્વતીની મૂર્તિ જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવના નામથી બીજા ડેરામાં ખુદ ભગવાન સ્વામિનારાયણે પધરાવી છે. સૂર્યનારાયણ ગઢડામાં સ્વામિનારાયણ ભગવાને ખુદે પહેલા ડેરામાં પધરાવ્યા છે તથા વડતાલમાં પધરાવ્યા છે. ગણપતિ દરેક મંદિરમાં શરૂઆતમાં આગલા ડેરામાં સ્વામિનારાયણ ભગવાને પધરાવેલા છે. માટે આ વાતને આપણે સમજવી અને ખૂબ શાંતિ રાખવી. ભગવાનથી વધારે આગળ મોટા થઈ જવું નહીં. વિષ્ણુ શિવ અરુ ગણપતિ ભાનુ ગિરિજા જેહી પંચદેવ યહ પૂજ્ય કરી માનો મમ જન તેહી. વાલા ભક્તો, આ આજ્ઞાનો હેતુ વિચારીએ કે મહારાજે આ આજ્ઞા શા માટે કરી, તો સૌ સનાતન હિન્દુ ધર્મીઓને આ પાંચ દેવ માન્ય છે, શાસ્ત્રમાં પણ આ વાત છે. અહીં શ્રીજી મહારાજની પણ સર્વ ધર્મ અને સર્વ દેવો પ્રત્યે સમાન આદરની ભાવના દેખાઈ આવે છે. આપણને પણ એવી સર્વ દેવો સર્વ ધર્મ પ્રત્યે સમાન આદર ભાવ શીખવાડવા હેતુ માટે ભગવાને આ આજ્ઞા કરી હોય એવું દેખાય છે. સર્વધર્મ સહિષ્ણુતા એ ધર્મનું આગવું લક્ષણ છે. આપણે બીજા કોઈનો ધર્મ સહન જ ન કરી શકીએ, બીજા કોઈના ઈષ્ટદેવને કે દેવ દેવીને સહન જ ન કરી શકીએ, એની વાત આવે ને ઊંચા થઈ જઈએ, આ તો કેટલું બધું મોટું અજ્ઞાન કહેવાય. માણસ જ્યાં સુધી એવું બોલે કે મારા ઈષ્ટદેવ સર્વોપરી છે, મારો સંપ્રદાય સર્વોપરી છે, અમારો ધર્મ સર્વોપરી છે, અમારું શાસ્ત્ર સર્વોપરી છે, અમારા ગુરુ સર્વોપરી છે, આમાં કાંઈ વાંધો ન આવે. પણ જ્યારે એમાં જ ઉમેરી દે ને જ, પછી બહુ તકલીફ થાય. અમારા જ ભગવાન સર્વોપરી છે, અમારો જ સંપ્રદાય સર્વોપરી છે, અમારો જ ધર્મ, અમારા જ નિયમ, અમારું જ શાસ્ત્ર સર્વોપરી છે, અમારું જ. જુઓ, સત્ય સાથે આમ માણસને કોઈ વાંધો નથી હોતો. માણસ એમ કે ને, હું સાચો છું, મારું સાચું છે, અમારું સાચું છે, તો બહુ વાંધો નથી આવતો. પણ જ્યારે માણસ એમ લઈ માંડે છે ને, હું જ સાચો છું, અમારું જ સાચું છે, ત્યારે જ બધા ઝઘડા અને ડખા થાય છે. અને આને જ કહેવાય કે બીજાને તમે સહન જ ન કર્યા, બીજાને તમે સહન જ ન કર્યા. તમે સાચા છો એની ના નથી, પણ તમે જ સાચા છો એવું ન હોઈ શકે, બીજા સાચા હોઈ શકે. આ વાતને સમજવા માટે દિલ ખુલ્લું રાખવું પડે, વિશાળતા હોવી જોઈએ, સમજવું જોઈએ. આના માથે એક દાખલો દીધો તો પેલા ભાઈએ, એક છોકરાને સ્કૂલમાં શિક્ષકે ઊભો કરીને પૂછ્યું કે બેટા, તને હું એક સફરજન આપું અને પછી પાછું એક સફરજન આપું અને પછી પાછું એક સફરજન આપું તો તારી પાસે કેટલા સફરજન થાય? ત્યારે કે સાહેબ, ચાર. એટલે શિક્ષક કે, ફરી વાર સરખું સાંભળ, હું જે કહું એ તને હું એક સફરજન આપું, પછી હું એક સફરજન આપું, વળી પાછું હું તને એક સફરજન આપું, તો તારી પાસે કેટલા સફરજન થાય? તક સાહેબ, ચાર. એટલે સાહેબ કે એલા ભલા માણા હરખું ગણિતું. તક સાહેબ, બરાબર ગણું છું. સાહેબ ઘુમરીએ ચડ્યા કે આ કેવી રીતે મળો, ચાર કે છે, હાવ ચોખ્ખું છે, ત્રણ થાય. ફરી વાર કીધું, તોય કે ચાર. તાર કોઈક બીજા ટીચરે એમ કીધું કે આપણે સફરજન પડ્યું મૂકીને બીજું કંઈક કોને જોઈ હું થઈશ. તો કે સારું બેટા સાંભળે, એક સ્ટ્રોબેરી અમે તને આપી, પછી એક તને બીજી આપી, હોળી પાછી એક સ્ટ્રોબેરી તને આપી, તો તારી પાસે કેટલી સ્ટ્રોબેરી થાય? તક સાહેબ, ત્રણ. તો ફરી વાર કહ્યું, એક સ્ટ્રોબેરી તને આપી, પછી પાછી એક સ્ટ્રોબેરી આપીએ, પછી પાછી એક સ્ટ્રોબેરી આપીએ, કેટલી થાય? તો ત્રણ. તો કે હવે સમજાઈ ગયું ને તને? તો હા. શિક્ષક કે તો હવે ફરી વાર ધ્યાન દે. તો કે બોલો, તને અમે એક સફરજન આપીએ, પાછું એક આપીએ, પાછું એક આપીએ, તો કેટલા થાય? તો કે ચાર. શિક્ષક કે ભલા માણસ, સ્ટ્રોબેરી ત્રણ થાય તો સફરજન ચાર કેવી રીતે થાય? તો કે સાહેબ, એક મારી મમ્મી આપ્યું છે, મારી પાસે છે. ખ્યાલ આવ્યો? છોકરો સાચો હતો કે એની પાસે ચાર સફરજન થાય. એમ આપણે ગમે તે સમજતા હોઈએ કે એની પાસે ત્રણ જ થાય, પણ એ આપણી દ્રષ્ટિએ, એની દ્રષ્ટિએ તો એની પાસે ચાર થાય. કેમ જે એક તો એની પાસે હતું જ. માટે દરેક માણસ પોતપોતાની રીતે સાચો હોઈ શકે છે, જેની આપણને ખબર હોતી નથી, અને આપણે એમ જ માનતા હોઈએ છીએ કે હું જ સાચો, મારું જ સાચું, તમારું નહીં જ. આ ઘમંડને, આ અભિમાન આ પૃથ્વી ઉપર નિરા રાગ દ્વેષને ઝઘડા જ કરાવે છે. અને એ ધર્મને નામે, ભગવાનને નામે, લોકના કલ્યાણને નામે કઠણાઈ કરાય છે. કેવી વિચિત્ર વાત છે. ભગવાન સ્વામિનારાયણે આ શ્લોકમાં સર્વધર્મ સહિષ્ણુતા શીખવાડી. ભાઈ, હે, આ ધર્મનું આગવું લક્ષણ છે. આવી વિશાળતા સ્વામિનારાયણ ભગવાનના જેવી, આવી ઉદારતા, આવી સહિષ્ણુતા પોતાના સત્સંગીઓમાં આવે એવા આશયથી ભગવાનને આ આજ્ઞા કરી હોય એવું સ્પષ્ટ દેખાય છે. આપણા ઈષ્ટદેવ આટલા ઉદાર હોય, આટલા વિશાળ હોય, આટલા સહિષ્ણુ હોય, તો આપણે કેમ બહુ સંકુચિત થઈ ગયા? કેમ હાવ કૂપ મંડુક થઈ ગયા? કેમ એમ થયું? એવા તે કયા ગુરુ છે એવા કે આપણી આ કઠણાઈ થઈ કે અમે જ સાચા, અમે જ સર્વોપરી, અમારું જ સાચું, બાકી બધા ખોટા, કોઈને કાંઈ ખબર નથી પડતી, અમને જ ખબર પડે છે, અમારી પાસે આવો તો જ કલ્યાણ થાય, આય બધા ભેગા થઈને અમને જ રૂપિયા દો ને માન દો ને પૂજો, અમારા જ બધે ફોટા રાખો તો જ તમારું કલ્યાણ, નહીતર બધાની કઠણાઈ. હાલી નીકળોમાં એમ ન હોય. આવા અજ્ઞાનને કારણે દુનિયા ઉપર બહુ માથાકૂટ થઈશ ભાઈ, બહુ ઝાઝી માથાકૂટ થઈશ. આપણે સાવધાન રહેવું, કદીએ આવા કૂપમંડુપ ન થવું, વિશાળ રહેવું, એમાં મજા છે. જનમંગલ સ્તોત્રમાં શતાનંદ સ્વામી કહે છે, પંચાયતન સન્માનાય નમઃ. આ વિશ્વમાં બે પ્રકારના વ્યક્તિઓ, એક સમન્વયવાદી અને એક કટ્ટરવાદી, બે પ્રકારના વ્યક્તિત્વ છે, સમન્વયવાદી અને કટ્ટરવાદી. જે સમન્વયવાદી હોય તે સૌને આદર આપે, સૌને ખમી ખાય, આ એની રીતે એ સાચા હશે એમ માને, સૌને સાથે લઈને ચાલે, સૌનું કલ્યાણ ઈચ્છે છે. અને જ્યારે કટ્ટરવાદી હોય ને, કટ્ટરવાદી એ અમુક કુંડાળું બાંધે, કટ્ટરવાદીની આ રીત આમ કરી આમ કુંડાળું દોરે, પછી એ મુજબ વર્તે, એમાં આવે તેને હારા અને હમજુ ગણે, અને એના કુંડાળામાં જે ન આવે એનો ભયંકર દ્વેષ કરે અને એને કાપી નાખો તોય પાપ ન લાગે આવી વાતો કરે ને આવા ભાષણ કરે, જાણે કે ત્યાં ભગવાન છે જ નહીં. આવું ભગવાનને પસંદ હોય ખરું? તમારું હૈયું હા પાડે છે? ધર્મને નામે દુનિયામાં બહુ યુદ્ધો થયા છે, બહુ યુદ્ધો. ધર્મ કોઈ દી યુદ્ધો કરાવે? ધર્મ તો યુદ્ધ સમાપ્ત કરે. મરી ગયા કંઈક માણસો ધર્મના નામે. શ્રી હરિ સૌનો આદર કરે છે, સૌનો સત્કાર કરે છે, સૌનું કલ્યાણ ઈચ્છતા હોવાથી તેમણે સૌ દેવોને તથા દેવીઓને આદર આપ્યો છે. અને પોતાના આશ્રિતો પણ સંકુચિતતા અને કટ્ટરવાદથી બચે તેવી આ શ્લોકમાં શ્રી હરિજી મહારાજે આજ્ઞા કરી છે. અજ્ઞાની જીવોને આ દેવોને વિશે પૂજ્ય બુદ્ધિ રહે અને નાસ્તિક ભાવ ન આવે તે સારું, તેમને પૂજ્યપણે માનવાનું કહ્યું છે. અન્ય દેવો કે અવતારોના ઉપાસકોને સમાસ થાય એવો પણ હેતુ હોઈ શકે. જે આ સગુણ દેવોને માને છે તે ક્યારેક ભગવાનના નિર્ગુણ અવતારોને કે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને જરૂર માનશે એવો પણ આની પાછળ ગર્ભિત આશય હોઈ શકે છે. હવે આ આજ્ઞા જો આપણે પાળીએ તો આપણને શું લાભ થાય એની વાત કરું છું. જે દેવનું આદર પૂજન કરીએ તે દેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને તેના ફળરૂપે આપણી જે કાંઈ મનોકામના હોય છે તે પૂર્ણ થાય છે. તેમના જેવા ગુણો આવે છે. આ પંચાયતન દેવોમાં ખૂબ સારા ગુણો છે, જેમ કે વિષ્ણુ ભગવાન ધર્મપ્રિય છે, અધર્મનો નાશ કરે છે, દયાળુ છે, યુગે યુગે રક્ષણ માટે જન્મ લે છે, ક્ષમા અને ઉદારતા વગેરેમાં છે. એ બધા ગુણ આપણામાં આવે વિષ્ણુને પૂજ્ય માનીએ તો. શંકર ભગવાન પરોપકારી છે, એણે ઝેર પીધું, પોતે અસંગી છે, મહાત્યાગી છે, તો એ ગુણ આપણામાં આવે. ગણપતિ દાદા આજ્ઞાપાલક છે, જો માથું કપાયું પણ માતાની આજ્ઞા ન તોડી, આશ્રય ધર્મ વગેરે ગણપતિમાં છે, આપણામાં પણ એ ગુણ આવે. પાર્વતીજી પતિવ્રતા છે, એક નિષ્ઠાવાળા છે, એનું તપ જબરું છે, એ સાત્વિક દેવી છે, જો એને પૂજીએ તો એ ગુણ આપણામાં આવે. સૂર્ય કર્તવ્ય નિષ્ઠાવાળા છે, નિયમિત છે, પરોપકારિતા એનામાં દેખાય છે, એ ગુણ આપણામાં આવે. આ દેવોના પૂજનાદિકથી તેમના જેવા ગુણો કેળવવાની પ્રેરણા પણ મળે છે. તે દેવોના આશીર્વાદથી આપણને ભગવત પ્રાપ્તિના માર્ગે, એ દેવોના આશીર્વાદથી એમની સહાયથી આપણે જે ભગવાન મેળવવા છે તે માર્ગમાં ઝડપ પણ વધે. આ લોકના સામાન્ય દુઃખો તેમના દ્વારા જ દૂર થઈ જાય. આ લોકના સામાન્ય દુઃખો એમના દ્વારા જ દૂર થઈ જાય. આ બધા ફાયદાઓ છે. સર્વાવતારી નીલકંઠ વર્ણીએ આપણને શીખવવા વન વિચરણની શરૂઆત કરતી વખતે ત્યાગની નિર્વિઘ્નતા ગણપતિની પ્રાર્થના કરી હતી. આપ બધા જાણો છો, ભગવાને જ્યારે ઘર છોડ્યું ત્યારે મારો ત્યાગ વૈરાગ નિર્વિઘ્ન રહે, હે ગણપતિ દાદા મારા પર કૃપા કરજો અને મારા સંબંધીઓને જે મારામાં હેત છે તે હેત મને ઘર છોડીને સાધુ થવામાં નડે નહીં, કોઈ વિઘ્ન ન પડે મને સાધુ થવામાં, માટે હે વિઘ્ન વિનાયક દેવ મારી રક્ષા કરજો, એમ સ્વામિનારાયણ ભગવાને સ્તુતિ કરી હતી જે સત્સંગી જીવનમાં છે. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવન પ્રમાણિત કરેલો ગ્રંથ છે. સતાનંદ સ્વામીને કે મહારાજને નહીં ખબર પડતી હોય કે ગણપતિની સ્તુતિને સ્તોત્ર સ્વામિનારાયણ ભગવાનના મુખેથી જો આ ગ્રંથમાં લખશું તો બધા લોકો કાંઈક ગણપતિને માનવા માંડશે અને સ્વામિનારાયણને પડ્યા મેળ છે, તો એમ એને ડર નહીં લાગ્યો. ભગવાન શ્રી હરિએ સ્તુતિ કરી છે વસંત તિલકાવૃતમાં કે વિઘ્નેશ વિઘ્નચય ખંડન નામ ધ્યેય શ્રી શંકરાત્મજ સુરાધિપ વંદ્ય પાદ. હે વિઘ્નેશ, મારા વિઘ્નના ભૂકા કાઢજો, આમાં કોઈ વિઘ્ન ન પડે. માટે વાલા ભક્તો, કદી કોઈ દેવની દેવીની નિંદા નહીં કરતા. હું કે વર્ણિજીએ પુલાશ્રમમાં એક પગે ઉભા રહીને તીવ્ર તપ કરી સૂર્યનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા, જો દેવોને આદર આપ્યો કે ન આપ્યો. સ્વયં શ્રી હરિએ ભીમનાથ વગેરે શિવ મંદિરોમાં અવારનવાર પૂજન કર્યું છે, રુદ્રિયો કરાવી છે. કારિયાણીમાં પણ મહારાજે શિવનો યજ્ઞ કર્યો હતો. માટે આપણે આપણા ઈષ્ટદેવ કહે છે એમ જીવવું, મનમુખી થવું નહીં. આજ્ઞા ન પાળીએ તો શું તકલીફ થાય? તો જો પૂરી સમજણ વિના સર્વોપરિતાના કેફમાં દેવોની અવગણના થાય અને દેવોનો દ્રોહ થાય, અને દેવોનો દ્રોહ થાય એમ નહીં, આપણો દ્રોહી સ્વભાવ થઈ જાય અને પછી આપણે અંદર અંદર પણ એકબીજાનો દ્રોહ કરવા શીખી જઈએ અને છેવટે આપણને પાપ લાગે, અપરાધ લાગે અને દુઃખ આવે. માટે દોડદાયા થવું નહીં. અને ભગવાનની આજ્ઞા લોપાતા એટલો ભગવાનનો કુરાજીપો પણ મળે છે. આ છે આજ્ઞા લોપવાનું કુફળ, નુકસાની. માણસો આજ્ઞા પાળતા કેમ નહીં હોય આ પાંચ દેવોને માનવા પૂજવાની? તો એક તો ખોટો ઘમંડ, આજ્ઞા નહીં પાળવાની પાછળ ખોટો ઘમંડ, બીજું કાંઈ નહીં. બીજું, પૂરી સમજણ વગરની પોતે માની લીધેલી સર્વોપરી નિષ્ઠા. ખબર કાંઈ પડી નહીં, કોકે ચડાવી દીધું તે માંડ્યા ધૂણવા. આને લઈને આ આજ્ઞા નહીં પડતી. હવે આજ્ઞા પાળવાના ઉપાય બતાવું છું. ભગવાનનો યથાર્થ મહિમા સમજી તેમની આજ્ઞાનું મહત્વ જો સમજીએ તો આ આજ્ઞા પડે, આરામથી પડે. પોતાનું મહત્વ નહીં સમજવાનું, હો, પોતાની સમજણનું મહત્વ પણ નહીં સમજવાનું, પોતાની બુદ્ધિનું પણ મહત્વ નહીં સમજવાનું, ભગવાનની આજ્ઞાનું મહત્વ સમજવાનું, એટલે આજ્ઞા પડે. પોતે ભલે સર્વોપરિના ઉપાસક હોઈએ પણ આ દેવો જેવા કેટલાક ગુણો પોતામાં આવ્યા છે તેનોય જરાક વિચાર કરી લેવો, વિચારવું જોઈએ. જેમ ભગવાનના ભક્તો પૂજનીય છે તેમ તે પણ ભગવાનના ભક્તો હોવાથી પૂજનીય છે તે વાતને પણ સમજવી. આપણે ભક્ત છીએ તે બધા ભક્ત છે માટે એનો અનાદર ન થાય. વિષ્ણુ શિવ અરુ ગણપતિ જે હા, ઉમા દિનેશ પંચસુર એ હા, મમ આશ્રિત જો જન બળ ભાગી, પૂજ્ય માની મમ પદ અનુરાગી. હવે છેલ્લે આ આજ્ઞાની મર્યાદા આપની આગળ કહું છું કે એ તામસી સ્વરૂપો વૈદિક સંપ્રદાયને માન્ય નથી, પણ સતીઓના આદર્શરૂપ તથા શંકરના અંગરૂપ સૌમ્ય સ્વરૂપમાં ઉમિયાજી સદા પૂજ્ય છે. માટે ઓ સ્વરૂપો નહીં પૂજવાના તામસી, સૌમ્ય સ્વરૂપો સાત્વિક સ્વરૂપો પૂજવા. કોઈ અજ્ઞાને કરીને આ દેવોને અભક્ષ્ય પદાર્થનું નૈવેદ્ય ધરતા હોય તો તે દેવનો પ્રસાદ લેવો નહીં, એને પૂજવા નહીં ભાઈ, આઘું રહેવું. વિશેષ વિવેક, આ પંચાયતન દેવો સિવાયના પણ જે કોઈ સાત્વિક પ્રકૃતિના દેવો હોય તેમને પણ આદરથી માનવા પૂજવા જોઈએ. ભલે નિયમિત તેમનું પૂજન વગેરે ન કરીએ પણ પ્રસંગોપાત તે દેવોના ભક્ત સમૂહમાં જવાનું થાય ત્યારે ખૂબ આદરપૂર્વક તેમનું પણ પૂજનાદિક કરવું. કેમ જે તે સર્વે ભગવાનના છે તો એમની નિંદા ટીકાદિક તો કરાય જ ક્યાંથી. એક વાતનો ખુલાસો અહીં આવ્યો કે આપણે સર્વોપરી શ્રી હરિને આશ્રિત છીએ, પણ આપણા સગાવાલા કોઈ માતાજીને માનતા હોય, કોઈ હનુમાનજીને માનતા હોય, કોઈ સૂર્યના ઉપાસક હોય અને એ લોકોને ત્યાં મંદિરે જવાનું થાય, એમની કંઈક પૂજા હોય, બાધા હોય અને આપણે કદાચ એમની સાથે જવાનું થાય તો જવાય. હા, એમની સાથે સાથે આપણે ભાવથી એમાં ભગવાનને ધારીને પૂજા કરાય, એમાં કાંઈ આપણો સર્વોપરી નિશ્ચય મોળો કહેવાય કે અન્ય આશ્રય થઈ ગયો કહેવાય એવું કોઈ અજ્ઞાન રાખવું નહીં. એમ કાંઈ અન્ય આશ્રય નહીં થઈ જતા, એમ કાંઈ સર્વોપરી નિષ્ઠા અને આશ્રય કાંઈ તૂટીને ખરીને હેઠો નહીં પડી જતો. એમાંય મહારાજ છે, મહારાજ માનીને પૂજીએ. ઘણાને તો હનુમાનજીને ગણપતિ કે લક્ષ્મીજીને આમ હાથ જોડવામાં એનો સર્વોપરી નિશ્ચય ખરીને હાવ હેઠો ધૂળ થઈ જાય. બોલો, ચાલો મારો સર્વોપરી નીચે ખરીને ધૂળ થઈ ગયો. જ્યારે ગોપાલ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જેવા એ હનુમાનજીની મૂર્તિઓ સ્થાપી તોય એનો સર્વોપરી નીચે ખર્યો નહીં. બોલો, આનો કેટલો બોધો તૂટલો નીચે છે, તરત ખરી જાય, સમજાય છે? માટે મૂર્ખાઈ કોઈ કરવી નહીં. હા, વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર, એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચ મામ કહી આ રીતે આપણે 84મો શ્લોક સમજ્યા. હવે 85મો શ્લોક પછી સમજશું. આપણી પ્યારી ઊભા થઈને ગવાતી ધૂનની મજા માણી લઈએ.
Swami Narayan, Swami Narayan, Swami Narayan.
స్వామి నారాయణ స్వామి నారాయణ
స్వామి నారాయణ స్వామి నారాయణ
స్వామి నారాయణ స్వామి నారాయణ
స్వామి నారాయణ
స్వామి నారాయణ
స్వామి నారాయణ
స్వామి నారాయణ
స్వామి నారాయణ స్వామి
વાલા ભક્તો, હવે આપણે શિક્ષાપત્રીનો 85મો શ્લોક આવ્યા છીએ. ભૂતાદ્યુપદ્રવે ક્વાપી વર્મ નારાયણાત્મકમ જપ્યમ ચ હનુમન મંત્રો જપ્યો ન શુદ્ર દૈવતઃ. આ શ્લોકમાં બે આજ્ઞા છે. પહેલી, ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે નારાયણ કવચનો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો, બેમાંથી એક વિકલ્પ આપ્યો, આ કરો યા આ કરો. બીજી આજ્ઞા, પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્ર દેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. આ બીજી આજ્ઞા. આ બે જ, અને એમાંય બેમાંથી એક આવી ભગવાનની આજ્ઞા છે, બે નહીં, આ કરવો અથવા આ કરવો, અથવા બે કરવા એમ નથી કહ્યું. આજ્ઞાની વ્યાખ્યા કરીએ છીએ. સતાનંદ સ્વામી કહે છે કે ક્વાપી ક્વચિત અસુચિતાતિ દોષવશાત ઇત્યર્થ ભૂતાદિનામ ઉપદ્રવ યાનિ કે પીડા તસ્મિન સતી તુ આદિ શબ્દ પ્રેત પિશાચ શાકિની ડાકીની બ્રહ્મ રાક્ષસાદી ગ્રહણાર્થ. ક્યારેક એમ કીધું એટલે કે ભાઈ ક્યારેક આપણે અપવિત્ર હોઈએ અને ક્યાંક એવી જગ્યામાં ગયા હોઈએ, ક્યાંક મેલી જગ્યામાં પગ દેવાઈ ગયો હોય, એને કારણે ભૂતાદ્રીનો ઉપદ્રવ થાય, પીડા થાય. અને એવી જો કાંઈક માથાકૂટ થાય, પીડા થાય, તો તમારે આ કરવાનું. હવે આદિ શબ્દ છે ભૂતાદ્યુપદ્રવે ક્વાપી, તો આદિ શબ્દથી શું લેવું? ભૂતાદિ એમ લખ્યું છે ને, એટલે તો કે છે આદિ શબ્દમાં પ્રેત, ભૂતનો, પ્રેતનો, પિશાચનો, શાકીની ડાકીનીનો, બ્રહ્મ રાક્ષસ આદિનો ઉપદ્રવ આમાં ગણી લેવાનો. ભૂત પ્રેતાદિક યોનિના જીવો મલિન આશય કે મલિન વાસનાઓને કારણે અસદગતિને પામી ભટકતા હોય છે. આ હકીકત છે, અને કોઈ મિથ્યા કે ખોટી માનતા નહીં, નહીતર એ શિક્ષાપત્રીમાં હોય નહીં. તે ભૂત પ્રેત પિશાચ ડાકણ શાકણ જંડ જેને જીન કહીએ આપણે, બ્રહ્મ રાક્ષસ જેવા મલિન તત્વો જેણે સત્સંગનો આશ્રય લીધો છે તેને પીડતા નથી, પણ તેનું આચરણ મન વાણી અને કર્મથી પવિત્ર હોવું જોઈએ. જો સત્સંગીનું આચરણ મન વાણી અને કર્મથી પવિત્ર હોય તથા શિક્ષાપત્રીની આજ્ઞા મુજબનું હોય તો ક્યારેય ભૂત પેતાદિક એને પીડતા નથી, એને વળગતા નથી, નડતા નથી. ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ સદા સર્વદા એમનું અને એમના પરિવારનું રક્ષણ કરે જ છે. આચરણ પવિત્ર હોવું જોઈએ, પરંતુ સત્સંગના વર્તમાન ધાર્યા છતાં જેને દ્રઢ આશ્રય રાખ્યો ન હોય
અંતકરણ કે શરીરનું અપવિત્રપણું રહેતું હોય, મન ભગવાન સિવાય બીજાથી ડરતું હોય, ભગવાનનું જેને દ્રઢ બળ ન હોય, એવા કાચા પોચા સત્સંગીજનોને પોતાના અપવિત્રતા, વહેમ કે નિર્બળ વિચારોને લીધે કદાચ સંયોગવશાત ભૂતાદિક પ્રેત યોનિના જીવની કોઈ ઉપાધિ વળગે છે. કોક ઉપાધિ વળગે છે. વળી સમાજની આમ જનતામાં તો ઘણીક અશુદ્ધિનો સંભવ રહેતો હોવાથી તેમને તો આવી ભૂત પ્રેતાદિકની ઉપાધિ ખૂબ જ વળગતી હોય છે. આદિ શબ્દથી તમામ પ્રકારની નડતર વગરના વહેમ એ લઈ લેવા. આજના આધુનિક યુગમાં પણ સારા સારા શહેરો, સારા દેશોમાં પણ અનેક પ્રકારના વહેમ વગેરેનું અસ્તિત્વ જોવા મળે છે. આ જય આટલું બધું ભણ્યા આગળ વધ્યા તોય વહેમ તો એમ નામ છે હેમ ખેમ. સાંભળીને હસવું આવે એવા વહેમ હોય છે માણસને. રશિયામાં ખરાબ નસીબને ખાળવા, ત્રણ વાર ડાબી બાજુ નમીને થૂકી લેવું એવી માન્યતા છે. બોલો, જોયો ને વેમ. હવે આપણે અહીં કોઈ દી ડાબી બાજુ કોઈ થૂક્યા તોય ધુબાકા દઈ. રશિયામાં આ કરી ગયું છે. તથા બીજના ચંદ્રને જોઈ ખીસું સંભાળી લેવું એવી માન્યતા છે. બીજનો ચંદ્ર જોઈને ખીસું સંભાળે એટલે પછી કાંઈ નડે નહીં એમ. વિદેશમાં ડોલરનો ચાંદીનો સિક્કો ખેલાડીઓ ખિસ્સામાં રાખે, બોક્સરો સસલાનો પગ ખિસ્સામાં રાખે છે. બોલો, આવી માન્યતા છે. આ બધા વેમ. આપણા દેશમાં ક્યાં જાઓ છો એમ પૂછાય જ નહીં. કાંકારો કર્યો મગજ જાય, પછી સમજે કે આજ કાંઈક નુકસાન થાય, અને આકર્ષણના સિદ્ધાંત મુજબ બહુ મનન કરે એટલે મારે બેટાનું થાય જ. કોઈ પણ વ્યક્તિ બહાર જવા નીકળે ત્યારે ખાવાનું નામ ન લેવું, એટલે આવો વહેમ છે. બિલાડી આડી ઉતરે તો આગળ ન વધવું, હું બિલાડીએ પાપ કર્યા. છીક ખાય તો રોકાઈ જવું, દૂધ ઉભરાય તે અશુભ કહેવાય. અમુક વારે અમુક દિશામાં જવાથી સામો કાળ નડે, માટે યાત્રા ન કરાય. સારા માણસનું મોં જોઈને જ દિવસ શરૂ કરવો. હવે ઘરમાં જે હોય એનું દેખાય, એમાં ક્યાં બીજે ગોતવા જવું. ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય કે કંઈક અણબનાવ બને તો ઘર બદલી નાખવું. હા હા, ગાડી બદલી નાખે, સ્કૂટર બદલી નાખે, લાડી બદલી નાખે. આવા અનેક પ્રકારના ઉપદ્રવો કે વહેમોથી જ્યારે પીડાતા હોઈએ ત્યારે ભગવાનનો આશરો દઢ રાખીને તેના ઉપાય તરીકે નારાયણ કવચનો જપ કરવો, કેમ કે ભગવાનના નામો સર્વ પીડાને હરનારા છે. નારાયણ કવચ એટલે શું ભાઈ? નારાયણ આત્મા સ્વરૂપમ દેવતા ઇતિ નારાયણાત્મકમ વર્મ. ભગવાન સંબંધી એક સ્તોત્ર જે ભાગવતમાં છે. ઇન્દ્ર તરફથી સન્માન ન થવાથી, સાંભળજો, ઇન્દ્ર તરફથી સન્માન ન મળવાથી ગુરુ બૃહસ્પતિ સભામાંથી ઉઠીને જતા રહ્યા સ્વર્ગમાં. અસુરોએ પછી યુદ્ધ આદર્યું, મોકો જોઈને કે બૃહસ્પતિ રિસાઈને વ્યા ગયા છે એટલે હવે દેવતાઓને કાંઈ બળ રહેશે નહીં, લડો, ટાણું આવ્યું. ત્યારે બધા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા, વિનંતી કરી કે હવે અમારે કરવું શું. બ્રહ્માની સલાહથી ઇન્દ્રે ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપને ગુરુ કર્યો. તેણે ઇન્દ્રને નારાયણ કવચ ધારણ કરાવ્યું. આ નારાયણ કવચ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં આવે છે, જેમાં ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ વિષ્ણવે નમઃ, આ ત્રણ મંત્ર દ્વારા શરીરના દરેક અંગમાં ન્યાસ કરવાનો હોય છે. ત્યારબાદ ભગવાનના જુદા જુદા અવતારોની સ્મૃતિ સહિત પ્રાર્થના છે. કેવી રીતે પ્રાર્થના છે તો, મત્સ્ય અવતાર ભગવાન જળ થકી મારી રક્ષા કરો, વામન અવતાર ભગવાન આકાશમાંથી મારી રક્ષા કરો, વરાહ ભગવાન માર્ગમાં મારી રક્ષા કરો, વગેરે વગેરે. ત્યારબાદ શંખ ચક્ર ગદા વગેરે આયુધની પ્રાર્થના છે. ભગવાનના નામ રૂપ ઐશ્વર્યો આયુધ પાર્ષદ વગેરેની સ્મૃતિ સહ પ્રાર્થના છે. ટૂંકમાં કહીએ તો ભગવાનનો મહિમા વિચારી ભગવાનનું બળ વધારવું એટલે નારાયણ રૂપી કવચયાને કે બખ્તર પહેર્યું કહેવાય. ભગવાનનો મહિમા વિચારી ભગવાનનું બળ હૃદયમાં વધાર્યું એનું નામ જ નારાયણના નામરૂપી બળરૂપી બખ્તર ધાર્યું એ નારાયણ કવચ કહેવાય. હવે હનુમાનજીના મંત્રની વાત કરીએ. પુનઃ તદ ઉપદ્રવ નિવારણાર્થમ એવ હનુમત મૂલ મંત્રો માલા મંત્રશ્ચ. હવે કહે છે હનુમાનજીના મંત્રનો જપ કરવો પેલો ઉપદ્રવ નિવારણ કરવા માટે, કેમ કે હનુમાનજી રામચંદ્રી ભગવાનના અનન્ય સેવક અને ભૂત પ્રેતાદિક તામસી તત્વોનો વિનાશ કરનારા બળિયા દેવ રૂપે મનાયા છે હનુમાનજી. મતલબ કે તેઓ ભગવાનના પરમ ભક્ત સાત્વિક દેવ છે, વળી ધર્મ કુળના ઈષ્ટદેવ પણ છે. માટે તેના મંત્રો ઉપદ્રવની શાંતિ માટે જપવા. હનુમાનજીએ બાળપણમાં તથા વનવિચરણ દરમિયાન શ્રી હરિની રક્ષણ વગેરે સેવા કરેલી. શ્રીજી મહારાજે દરેક મંદિરમાં તેમને આગલા ડેરામાં પધરાવ્યા તથા શિક્ષાપત્રીના શ્લોક 127માં પૂજનની વિશેષ આજ્ઞા કરી છે. હનુમાનજીના સ્તોત્ર તથા મંત્ર ઘણા છે, હનુમાન ચાલીસા પણ પ્રસિદ્ધ છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 17મા અધ્યાયમાં આવેલું એક સ્તોત્ર અદ્વિતીય છે, જેને આપણે બધા શનિવારે હનુમાનજીની આરતી કરીને મંદિરમાં ગાતા હોઈએ છીએ. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંધુર ચર્ચિત કલેવર નેષ્ટિકેન્દ્ર શ્રીરામ દૂત હનુમન હર સંકટમ મે. આ સ્તોત્ર બોલવું તથા તે જ પ્રકરણમાં, યાને કે પહેલા પ્રકરણના 17મા અધ્યાયમાં જ આ હનુમન મંત્ર આપેલ છે. ઓમ નમો હનુમતે ભવભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આવો મંત્ર છે. આમ તો ધર્મદાદાને બધું દુઃખ બહુ આવ્યું હતું એટલે અયોધ્યા ગયા હતા હનુમાનગઢીમાં, તેઓ એક પગે ઊભા રહીને આવા સ્તોત્ર અને મંત્ર બોલતા. એમાં એક સ્તોત્ર 16 શ્લોકનો સત્સંગી જીવનમાં છે, એનો પહેલો અક્ષર શ્લોકનો લઈને એને ઉધારીને લખે એટલે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, આ 16 અક્ષરનો મંત્ર ઉત્પન્ન થાય છે. આ મંત્ર પછી ધર્મદાદા હનુમાનજી આગળ એક પગે ઊભા ઊભા જપતા હતા. જપ્યો ન ક્ષુદ્ર દૈવતઃ. હવે બીજી આજ્ઞા કે ભાઈ સાહેબ, શુદ્રદેવના મંત્રો ક્યારે જપશો નહીં. ક્ષુદ્ર, શુદ્ર એટલે હું? શ્રી કૃષ્ણ તદ ભક્તે તરો દૈવતો હો દેવ યસ્ય સ મંત્રસ્તુ ન જપ્ય. શ્રી કૃષ્ણ ભગવાન અને એમના ભક્તો સિવાયના જે કોઈ દેવતાઓ છે એ બધા શુદ્ર દેવતાઓ કહેવાય, એનો મંત્ર ક્યારેય જપવો નહીં. હલકા દેવ દેવી ભૈરવ વીર વગેરેના ક્ષુદ્ર મંત્રોને જપ ન કરવો. ક્ષુદ્ર મલિન દેવોનો આશ્રય કદી ન લેવો, એને કોઈ કામ ચીંધવું નહીં. હનુમાનજીને કહો આવી ગયું, વધીને ગણપતિને કાંઈક કામ સીંધવું હોય તો સીંધો, બાકી આવા તેવાને ઘરમાં ઘાલવા નહીં. સમજી જાઉં, એમાં મજા નહીં. એમાં એ ઓલી તાંત્રિક વિદ્યા છે ને, એમાં તો પડવું જ નહીં. તાંત્રિકોનો તો ભૂલે સમાગમ કરવો નહીં. ઊંડી ગુફામાં અંધારામાં ખોપરી પૂજતા હોય ને એવું બધું કરતા હોય ને દારૂ પીવડાવે ને ઘણાય માળા એમાંય સડી જાય. બોલો, માથે દેવા બેવા થઈ ગયા હોય ને કોઈક તાંત્રિક મળી જાય ને આમ કરી ત્યાં તારું દેવું વયું જાય, આને એમ કે વયું જતું હોય, બિચારા એમાં ચડી જાય. વાલા ભક્તો, આજના યુગમાં પણ લોકો ભૂતાદિકના ઉપદ્રવો તથા અનેક પ્રકારના વહેમોથી સતત ભયમાં રહે છે. બોલો, આજના યુગમાં બહુ ડરે છે ભૂતાદિક વગેરે વહેમોથી. આથી સલામતી માટે મલિન દેવ દેવીઓના મંત્રેલા તાવીજ માંદળિયા વગેરે બધું બાંધીને ફરતા હોય છે. પરંતુ ભગવાનના ભક્તોએ કોઈ દેવ દેવી ભૂવા જાદુગર વગેરેના મંત્ર જંત્ર તાવી દોરા ધાગા મંત્રેલ પાણી ભભૂચી કંઈ ખાવાની ચીજ કે કોઈના ઉતાર કાઢવાનું માથેથી આમ ઓળંગવાનું માથે હાથ મુકાવવાનું નજર બાંધવાનું જાડો નંખાવવાનું વગેરે કાંઈ કરવું ન જોઈએ ભાઈ. આ કશું નહીં કરવાનું. આમ નંબરના પીસા વળવામાં આમ કરે ને માથે એને જાડો નાખ્યો કહેવાય. કશું નહીં કરવાનું. જો ફરી વાર વાંચો સાંભળો. કોઈ દેવ દેવી ભૂવા જાદુગર વગેરેના મંત્ર જંત્રને તાવી નહીં કરવું જોઈએ. દોરા ધાગા નહીં કરવા જોઈએ. મંત્રેલ પાણી ક્યાંયથી એવું નહીં લાવવાનું. ભભૂતિ નહીં લાવવાની. કંઈ ખાવાની ચીજ નહીં લાવવાની. નહીં ખાવાનું. કંઈ માથેથી ઉતાર કાઢવાનું નહીં. માથેથી આમ ઓળગવાનું નહીં. માથે એવાના હાથે નહીં મુકાવા. નજર નહીં બંધાવા જવાની ત્યાં કોઈની. અને એમ હાવણો માથે નહીં ફેરવા ઉડાવવાનો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો કા હનુમાનજીનો જપ કરો કા નારાયણ કવચ કરો, બાકી માથાકૂટમાં પડશો નહીં. આવું બધું જગતમાં બહુ ડીંડક હાલે, સમજાણો. માનતા કરવાનું કે કોઈ માનસિક અસર પહોંચાડવાનું વગેરે કશું જ સ્વીકારવું ન જોઈએ. એમ કરનારનો આશ્રય દઢ રહેતો નથી ભાઈ. માટે ભગવાનનો દઢ આશરો ન ટળે એ ભક્તે જોતા રહેવું જોઈએ. ભગવાનનો ભરોસો તો હોવો જ જોઈએ. કરતા હરતા એકમાત્ર ભગવાન છે એવો દ્રઢ નિશ્ચયપૂર્વકનો આશરો એ જ મુખ્ય બાબત છે. આશરો ઇમ્પોર્ટન્ટ ના ઇમ્પોર્ટન્ટ. છતાં કોઈ સંજોગોમાં કંઈ કષ્ટ આવી પડે તો જે કંઈ કરવું પડે તે ભગવાનના નામ સ્મરણ મંત્રથી કરવું. બીજી કોઈ માથાકૂટમાં ના પડવું. શ્રીજી મહારાજે સત્સંગીને પોતાના દ્રઢ આશ્રિત તરીકે બળિયા જ બનાવ્યા છે. તે બીજા આગળ રાગ કેમ થાય? સત્સંગી જેમ કોઈ દેવ દેવીની નિંદા કરતો નથી તેમ કોઈ પણ અન્ય દેવના પ્રભાવથી ડરતો પણ નથી. એને જ સત્સંગી કહેવાય. અને તેની લાલચ પણ ધરાવતો નથી. હમે કુછ ભી ન ચાહીએ આપસે. કબહુક ભૂતા દીક કો જાઈ પ્રાપત હોત ઉપદ્રવ આઈ તબ નારાયણ કવચ કો તાતા કરનો જાપ અધિક સુખ દાતા કી હનુમાન કો મંત્ર જપીજે ઓર દેવ મંત્ર તજી દીજે. મુક્તાનંદ સ્વામીએ કરેલી શિક્ષાપત્રી ભાષાના આ ચોપાઈ છે. વાલા ભક્તો, આ આજ્ઞાનો હેતુ એવો દેખાય છે કે જીવનમાં અવારનવાર દુઃખો આવતા રહે છે. તે દુઃખના સમયમાં પોતાના આશ્રિતો ધીરજ ગુમાવી નાસ્તિક ન થઈ જાય અને તેમની રક્ષા થતી રહે એ જ આશય જણાય છે. બીજું, દેશકાળાદિક 8માં દેવ અને મંત્રનો પણ ઉલ્લેખ છે. માટે મલિન દેવ અને મલિન મંત્રનો યોગ રાખવાથી મતિ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાને ચોખ્ખું કરી નાખ્યું કે નારાયણ કવચ યા હનુમાનજીનો મંત્ર જપજો બાપા, બીજા મલિન મંત્ર પડતા નહીં. પોતાના આશ્રિતો અન્ય દેવદેવીઓ મલિન તત્વોના ડર કે વેમથી નિર્ભય રહે એ હેતુ પણ આ શ્લોકમાં સમાયેલો છે. કેમ કે ક્ષુદ્ર દેવદેવીઓ અને ભૂત પ્રેતાદિક વગેરેથી ડરતો રહેતો મનુષ્ય ભગવાનનો મહિમા શો સમજે. અને ભગવાનનો ખરો ભક્ત સત્સંગી તો એક ભગવાન અને ભગવાનના ભક્ત સિવાય કોઈથી ડરે નહીં કે કોઈમાં લોભાય પણ નહીં. ન પ્રભાવ ન ડર. તજ્જપે હન્યાશ્રે દોષ પ્રસંગેતિ ભાવઃ. હવે વળી શંકા ઊભી થઈ કે હનુમાનજીના મંત્રનો જપ કરીએ તો અન્યાશ્રય દોષનો પ્રસંગ ના આવે? આપણે અન્યાશ્રય ન કર્યો કહેવાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું જોઈએ. હનુમાનજીનો મંત્ર જપ્યો તો સ્વામિનારાયણ પીડ્યા મૂકીને હનુમાનજીમાં પીડ્યા તો અન્યાશ્રય ન થઈ ગયો કહેવાય. હનુમદ આરાધને તું નાન્યાશ્રય દોષ. તો શતાનંદ સ્વામી કહે છે કે હનુમાનજીની આરાધના કરવાથી અન્યાશ્રય નામનો દોષ લાગુ પડતો નથી. નહીં કે ના, કેમ નહીં? તો કે છે રામાયણમાં શ્રી નરઘુનાથજીનું વાક્ય છે, મદાત્માનમ હનુમંતમ યહ સમારાધયિષ્યતિ આરાધિતો અહમેવાત્ર ભવિષ્યામિ હિ તેન તુ. અર્થાત મદાત્માનમ હનુમંતમ, હનુમાનજી છે ને એ મારા આત્મા જેવા છે ભાઈ, એવા જે હનુમાનજીને કોઈ આરાધશે તો એણે મને જ આરાધ્યો છે એમ માનજો. આવું ભગવાને કીધું છે, તમે મારા હનુમાનજીને આરાધો છો એ મને જ આરાધો છો. માટે હનુમાનજીને આરાધવામાં અન્યાશ્રય દોષ થતો નથી એવું શતાનંદ સ્વામી કહે છે. હવે આવો આજ્ઞાપાલનનું સુફળ, ભૂતાદિકના ઉપદ્રવથી બચી જવાય જો આ આજ્ઞા પાળીએ તો. નિડરતા તથા ધીરજ રહે, ડર ન લાગે, ધીરજ ન ભાંગી જાય, કોઈનો ભય ન રહે અને ભૂતાદિકના ઉપદ્રવથી બિન ઉપયોગી થયેલ જમીન સંપત્તિ વગેરેનો લાભ લઈ શકાય. ભાઈ, જરૂરી આપણું પાછું મળે, ઉપદ્રવ ટળે. ટૂંકમાં ભૂતાદિકના ઉપદ્રવથી બચવા ક્ષુદ્ર દેવો માટે ડરવા કરતા હનુમાનજીનો મંત્ર જપવો બહુ હારો. એ બધાની માનતા કરવી, દોરા ધાગા વગેરેના વ્યર્થ ખર્ચામાં પડવું એના કરતા આ મંત્ર જપી લેવા. બીજા કોઈના શરણે ન જવું પડે એટલા માટે આજ્ઞા છે. માનપૂર્વક જીવી શકાય, વળી ભગવાનના આશરામાં હાનિ ન થાય એટલે કહ્યું છે. જીવનમાં ગમે ત્યારે ગમે તેવા સુખ દુઃખ તો આવે જ, અને જો આપણે બીજે ત્રીજે દોરા ધાગામાં જતા રહીએ તો ભગવદ આશરી તૂટી જાય. માટે પોતાના ભક્તોને ભગવાનનો આશ્રય ન તૂટે અને એનું દુઃખ મટે એટલે ભગવાને આ આજ્ઞા કરી છે. હવે થોડા દ્રષ્ટાંત જોઈ લઈએ. ભગવાનના ભક્તને ભૂતાદિકો કંઈ કરી શકતા નથી, જો પાકી નિષ્ઠા હોય અને ધર્મ નિયમમાં રહેતા હોઈએ તો. માટે તેનાથી ડરવાની જરૂર જ નથી. આશરો પાકો રાખવાની જરૂર છે અને ધર્મ નિયમમાં અડગ રહેવાની જરૂર છે. ભૂતાદિકથી ડરવાની જરૂર નથી. જે જરૂર હોય એ કરાય, ન જરૂર હોય એ ના કરાય. જો ડર લાગે તો જ હનુમાન મંત્ર કે નારાયણ કવચનો જપ કરવો જોઈએ. ન ડર લાગે તો કંઈ કરવાની જરૂર નથી, તો એ કોઈ તમને ઉપદ્રવ કરી શકે એમ જ નથી. ખીમાભાઈ હુતારની વાત સાંભળી છે? ગઢડાના સુરત ધંધા માટે વાણમાં બેઠા જાતા હતા. એમાં એક વાણમાં તાંત્રિક બ્રાહ્મણ હતો, એ માળો દ્વેષી લો એટલે ખીમાભાઈ માથે મંત્રેલા અડદ નાખ્યા કરે. ખીમાભાઈ બેઠા બેઠા માળા ફેરવતા સ્વામિનારાયણ. પછી જેવો કિનારો આવ્યો ને એટલે ખીમાભાઈ બધા અડદ ભેગા કરી ફાળિયામ લીધા અને ઉતારો ને પડખે કર્યો ને એની ખીચડી કરીને ખાઈ ગયા. બોલો, બોલ્યાના અડદની ખીચડી કરીને ખાઈ ગયા. બ્રાહ્મણ જોઈ રહ્યો આશ્ચર્ય પામ્યો. અને પછી એ સત્સંગી થયો. સત્સંગી થયો એટલું નહીં, તમને સાંભળીને આશ્ચર્ય થશે, પછી બ્રાહ્મણ સાધુ થયા. શૂન્યાતીતાનંદ સ્વામી એનું નામ, જેનો વચનામૃત પ્રથમના 78માં પ્રશ્ન છે. સ્વામી શૂન્યાતીતાનંદ એ આ બ્રાહ્મણ એનો પ્રશ્ન છે. સત્સંગમાં પ્રથમ પ્રથમ માણસ આવે ત્યારે દિવ્ય બુદ્ધિને અલૌકિક પણ બહુ હોય, પણ જેમ જૂનો થાય તેમ કેમ મહિમાન દિવ્ય પણ ઘટી જાય છે, એવો પ્રશ્ન પૂછ્યો છે આ સ્વામીએ. મહારાજે ઉત્તર પણ બહુ સરસ આપ્યો. એ કે પ્રથમ જ્યારે આવ્યો હોય ને ત્યારે એને હવમાં બહુ દિવ્ય બુદ્ધિ હોય ને મહિમા બહુ હોય, પણ જેમ જેમ જૂનો થાય ભેગો રહે એટલે સંતો ભક્તોના થોડા ઘણા કાંઈક દોષ હોય ને એ એને દેખ્યામાં આવે. પછી દોષ જેટલો હોય એટલો જ સમજી રાખે તો વાંધો નહીં, પણ થોડોક હોય અને માળો પોતે ઝાઝો કલ્પે એને લઈને પછી એની કુવાસના થઈ જાય, બુદ્ધિ બગડી જાય, એટલે એને પછી ભગવાનમાં સંતો ભક્તોમાં હેત ઓછો થઈ જાય, દિવ્યતા મટી જાય, મહિમા મરી જાય. ને પછી નવો નવો હતો ને જેવું સુખ આવતું હતું એવું જૂનો થઈ ગયેલો હોય તોય ન આવે, સુખ વધવું જોઈએ ને બદલે ઘટી જાય. બોલો, શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો ને મહારાજે બહુ સરસ વાત કરી. નવાને જે સુખ ને આનંદ હોય એ ઘણા જૂના ન હોય. બોલો, એનું કારણ હું જૂનાને જ વધારે હોવું જોઈએ ને, દિવ્યપણું સુખ ને શાંતિ ને મોજ ને બળ નથી રહેતું. તપાસીએ તો ખબર પડે. આપણે સત્સંગમાં નવા નવા આવ્યા ને પહેલા વહેલા આવ્યા ને નવા હતા ત્યારે કેટલો આનંદ ને કેટલું સુખ ને કેટલું હેત ને કેટલો મહિમા હતો. આજે હું એટલું બધું એનું છે કે ઓછું થઈ ગયું ખરી ગયું. આઈએ હવે રૂપબાઈની વાત કરીએ છીએ. ઉપલેટાના આ રૂપબાઈ ચુસ્ત હરિભગત હતા. એમના લગ્ન ઉપલેટાના દેવાજી ખવાસ સાથે થયેલા, સાસરિયા દેવીના ઉપાસક અને ઘર આંગણે જ માતાજીનો મઠ. છોકરું જન્મે એટલે પ્રથમ આ સ્થાનકે એક બકરું વધેરીને દેવીને ભોગ ચડાવવો પડે, આવો એનો રિવાજ. અને રૂપબાઈનો દિયર જ ભૂવો. અને રૂપબાઈ મહાસત્સંગી. રૂપબાઈને ત્રણ પુત્ર થયા અને ત્રણેય પુત્ર વખતે દિયરજીએ કીધેલું, ભાભી દેવીને ભોગ ચડાવવો પડશે, બકરું વધેરવું પડશે. ત્યારે રૂપભાઈ કે હું તો સ્વામિનારાયણની સત્સંગી છું, મારે કાંઈ એવા નિવેદ કરવા નથી. એટલે એનો દેર ખીજાય, ઘરમાં ડખા કરે, કંકાસ કરે, આ તે બધું કોઈ વાતે હક નહીં. એકવાર તો દિયર બહુ કડક થઈ ગયો, રૂપભાઈને કે બકરું વધેરવું પડશે અને માતાને જમાડીને ભોગ ચડાવીને પ્રસાદ પણ લેવો પડશે. રૂપભાઈ કે એ કોઈ દી નહીં થાય, કોઈ દી વાત ન કરતા. એના દિયરે ધમકી આપી કે તો જોઈ લઈશું, નામ કરી શું તેમ કરી નાખ્યું, તક તમે થાય કરજો જાઓ, પણ એ બકરું વધેરા હે નહીં, હું માતાજીનો એ પ્રસાદ ખાશે નહીં. રૂપભાઈ ન માન્યા. એકવાર રૂપભાઈની ગેરહાજરીમાં એના સસરાએ અને એને દેરે બધાએ ભેગા થઈને એના ત્રણેય બાળકોને દેવી પાસે લઈ જઈને બેહાડ્યા અને એને જમાડવાનું બકરું લાવ્યા, બકરું ચડાવવાનો પ્રયત્ન કર્યો. એમાં રૂપભાઈને ખબર પડી ગઈ, દોડા દોડ આવ્યા, આવીને ઓલા બકરું છોડી મેલ્યું અને છોકરાને લઈને ઘેરે આવ્યા. ઓલાની કોઈથી ડર્યા નહીં. પછી સાંજે એમનો ધણી, એ દેવી ભગત જ હતો એનો પતિ, સમજાણું, તે રૂપભાઈને બહુ વધ્યો, બધો બહુ ડખો થયો. રૂપભાઈને સુખે ભગવાન ભજવા દેતો નહીં, પણ બાઈને મહારાજના નિશ્ચયનું ખરેખરું બળ હતું એટલે જરાય મુજાતા નહોતા. પછી રૂપભાઈને ચોથો દીકરો આવ્યો ને તે બે ત્રણ વાસાનો થયો, ત્યારે રાત્રે દેવીએ આવીને રૂપભાઈની આગળ પ્રગટ થઈને એમ કહ્યું કે તમે મને મૂકી દીધી, હે કે હવે તમે મારા નિવેદ કરતા નથી, પૂજા કરતા નથી, એથી હું તમારા દીકરાને લઈ જઈશ, એમ દેવી બોલી. બોલો, પ્રગટ થઈ એમ કહીને એ દેવીએ રૂપભાઈના દીકરા ઉપર હાથ મૂક્યો, ત્યારે રૂપભાઈ કરે અરે, રૂપભાઈ ઉભા થઈ ગયા, રૂપ બદલાઈ ગયું, અરે તારો શો બાર, મારો છોકરો લઈ જઈશ, મારા સ્વામી નારાયણ પુરુષોત્તમ નારાયણ સજાનંદ સ્વામી હાજરા હજુર છે, તે હમણાં તારા ભૂકા કાઢ નાખશે, એવું મહારાજના બળમાં રૂપભાઈ બોલ્યા ઉપલેટાના. અને મહારાજને પડકાર કર્યો, પ્રભુ આવો, ત્યાં જ મહારાજ તરત આવ્યા, તરત પ્રગટ થયો. ને ઓલી દેવીને ચાર હોટી મારી ઉભે બોરડે, દેવી છેટે ખાઈ ગઈ હોય બાપા કરીને, ધ્રુજવા માંડ્યો, ફેં ફાટી ગઈ. પછી શ્રીજી મહારાજે કહ્યું, આ બાઈનું તું કોઈ દિવસ નામ લઈશ નહીં, એ તારા નિવેદ કોઈ દી નહીં કરે. ત્યારે દેવી હાથ જોડીને બોલી, હે મહારાજ, મને જીવતી જવા દો, નિવેદ નથી જોતા, જીવ જોઈશ, મારે એમના નિવેદ કોઈ દી નથી જોતા, કોઈ દી નિવેદ નહીં માગું. ત્યારે મહારાજ કે ભાગજો, હવે ક્યારે આવી ને તો તારી વાત છે. દેવી ગાજતી ગઈ. મારા ભક્તો, આ વાત ઘરમાં બની. ઓશરીમાં રૂપભાઈનો ધણી હૂતો હતો, તેણે આ બધો સંવાદ સાંભળ્યો, તેથી જાણ્યું છે સ્વામિનારાયણ ભગવાન ખરા. હો, સ્વામિનારાયણ ભગવાન ખરા, હે કે મારા દીકરાની સ્વામિનારાયણે રક્ષા કરી, આ માતા લઈ જતી હતી, સ્વામિનારાયણ ભગવાન ખરા. દેવીને લેવા દીધો નહીં, માટે દેવી ખોટી જ કે એમ જાણીને તે હવારે મંદિરે સાધુ પાસે ગયા, પગડું પગડું પગમાં મૂકી, મૂછો બૂછો તળી હેઠી કરીને કે મને વર્તમાન ધરાવી સત્સંગી કરો. કે એ સાધુએ કંઠી બાંધી હતી, પાક્કા નીચેવાળા ભગત થયા અને પાપ કરતા હતા એ બધા મૂકી દીધા બકરા મારવાના. માટે જેને ભગવાનનું બળ છે એને ભૂત પ્રેત શું, દેવ દેવીઓ કાંઈ કરી શકતા નથી, એ આ વાત છે. મંત્રેલા મળદ બળદ એને કાંઈ અડતા નથી. હવે વાલા ભક્તો, કાલે મહોત્સવ શરૂ થાય છે, શિક્ષાપત્રીની કથા આગળ શરૂ રહેવાની છે, તો અત્યારે અહીંયા આ કથા બંધ કરીશું. કાલે મહોત્સવમાં અહીંથી આગળ કથા કરીશું. શિબિરમાં 7 દિવસ સુધી આપણે બધાએ આ શિક્ષાપત્રીનો અણમોલ લાભ લીધો, ઘણું બધું આમાંથી સમજવા મળે છે. અમે શિક્ષાપત્રીને કથા કરવા માટે અભ્યાસ કરીને ભણીએ છીએ, વિચારીએ છીએ, ત્યારે અમારો બહુ ખ્યાલ બદલાઈ જાય છે કે અહો મહારાજે આ કેવું કેવું સરસ આપણને સમજાવ્યું છે, જો આ ન વાંચ્યું હોત, ન વિચાર્યું હોત તો અમે એમ ન મરી જાત. ઉપર ઉપર કાયમ વાંચતા હોઈએ, પણ એક એક આજ્ઞામાં ઘણું બધું શીખવા અને જાણવા જેવું છે. અને આવી રીતે શિક્ષાપતિને સમજીને જો પાળીએ તો ભગવાન બહુ રાજી થાય. વાલા ભક્તો, સાત સાત દિવસ શિક્ષાપત્રીની કથા આપણે સાંભળી છે, જીવનમાં ઉતારજો. હજી આપણે પુરશ્ચણ મહોત્સવમાં પણ કથા સાંભળવાની છે. અત્યારે અહીંયા આ કથાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.
વાલા ભક્તો, સર્વાવતારી સર્વોપરી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની અપરંપાર કૃપાથી આપણે બધા દીપાવલી પર્વ જેવા પરમ પાવન દિવસોમાં સાતે સાત દિવસ અહીંયા હાજર રહી શક્યા. સવાર અને બપોર પછી બંને પાળીની અદ્ભુત અનોખી કથાનો લાભ લઈ શક્યા. પ્રભુએ આપણી તબિયત સારી રાખી. વાલા ગુરુજીમાં રહીને મહારાજે એમના શાસ્ત્રોના અનેક રહસ્યો આપણા જીવનમાં ઉતરે એવી સુંદર મજાની છણાવટ કરી, એ બદલ પ્રભુની ખૂબ 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 કૃપા. શિક્ષાપત્રી એટલે આપણા સંપ્રદાયનું બંધારણીય શાસ્ત્ર. સ્વામિનારાયણ ભગવાનના કોઈ પણ ત્યાગી ગૃહી આશ્રિત થાય એનું જીવન કેવું હોવું જોઈએ એ સૌથી વધુમાં વધુ આપણને શિક્ષાપત્રી સમજાવે છે. શિક્ષાપત્રીને આધારે તો એક જમાનો એવો હતો કે સ્વામિનારાયણનો તિલક ચાંદલો કરનાર બાય કે ભાઈ આખા દુનિયા માટે જગત માટે પ્રમાણભૂત ગણાતા. આજે આપણે બધા જેટલા મહારાજના શ્રીમુખ વચનોને જીવનમાં વધારે સમજીશું, સ્વીકારીશું અને અપનાવીશું એટલું આપણું જીવન પણ એટલું સારું બનશે. ખૂબ સરસ, સવારમાં પણ લાભ મળે છે, બપોર પછી પણ લાભ મળે છે. આ એક એક શ્લોકોની છણાવટ આપણા જીવનને ઉજાળે છે. એમાંય આજ સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા હર્તા છે, સર્વ સમર્થ છે, એનું બળ રાખવું. જો બીજાનો ભય લાગે તો મહારાજે આજ્ઞા આપી એટલા જ દેવતાઓના મંત્રોનો આધાર લેવો, આ વાત આપણને બધાને ઘણું ઘણું શીખવાડી જાય છે. વાલા ભક્તો, પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી આ ઉપસ્થિત છે. તેઓએ આપણે જ્યારે પ્રથમ પુરુષચરણ મહોત્સવ કર્યો ત્યારે પણ યજ્ઞની વ્યવસ્થા સંભાળી હતી, આ વખતે પણ સ્વામીએ સંભાળી છે. વહેલા આવ્યા છે સ્વામી, બે ત્રણ વખત આવી ગયા, હવે રોકાવાના છે. તો હું સ્વામીને પ્રાર્થના કરીશ, સ્વામી આજે આવશો, શિબિરની પૂર્ણાહુતિ છે, આપના આશીર્વચન સાથે શિબિરની પૂર્ણાહુતિ કરીએ.
ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વ્યાસાસને બિરાજમાન પૂજ્ય સ્વામીશ્રી, વંદનીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તો, શ્રીજી મહારાજ એમ કે છે, જન્મ લેવાનું નિમિત્ત તો નથી, પણ નિમિત્ત કંઈક ઊભું કરીને જ્યાં આવો સત્સંગનો માહોલ થતો હોય, જ્યાં આવું ભજન થતું હોય, જ્યાં બ્રહ્મનિષ્ઠ સંતો વિરાજમાન હોય, જ્યાં કીર્તન થતા હોય, ધૂન થતા હોય, ત્યાં નિમિત્ત ઊભું કરીને પણ અમે એ ભક્તજનોની વચ્ચે જઈને બેસીએ, આવી મહારાજની રુચિ છે. હું એટલા માટે કહું છું ભક્તો, અહીં આપણે દેખી શકતા નથી, આ દિવ્ય સભામાં સ્વયં પરાત્પર પુરુષોત્તમ નારાયણ સબકા મુજરા લેત હે. અમી દ્રષ્ટિથી આપણને દેખાતા નથી, આપણી આંખો ચામડાની છે, પણ એવા ભક્તોને મને ખાસ યાદ છે. આજથી બીજી ત્રીજી શિબિર ઉપર પૂજ્યપાદ જોગી સ્વામી અહીં હતા, એક ઘટના બની. મારે એટલે કહેવું છે, આ સભા સામાન્ય સભા નથી, પુરુષોત્તમ નારાયણના સંબંધવાળી સભા છે. એક ભક્તને આકસ્મિક એટેકનો હુમલો થયો, બહેનોની સભામાં પત્ની બેઠા હતા, એમને ત્યાં દર્શન થયા કે સ્વયં મહારાજ મારા પતિના મસ્તક ઉપર હાથ ફેરવે છે. સ્વયં દર્શન થયા મહારાજના, એ બહેનોની સભામાં બેઠેલા બહેનને કે સ્વયં મહારાજ મારા પતિને અત્યારે એટેકનો હુમલો થયો છે, પણ મહારાજ હાથ ફેરવે છે. આ દ્રશ્ય, બાએ ઝાલી કાઢી લીધી બારણે, નહીતર વહી જાત ક્યાંય ને ક્યાંય, અલબેલે ધર્મ કુંવરને જાઉં વારણે રે લોલ. ભક્તો, મારે એ કહેવું છું, હું અતિશોક્તિ કાંઈ કરતો નથી, આવા મહાપુરુષ ન મળ્યા હોત તો આપણી દશા શી થાત. બાવડું જાળીને ભગવાનના હાથમાં સોંપી દે એવા સમર્થ સંતનો જ્યારે જોગ મળ્યો છે. જૂનાગઢમાં બ્રહ્મનિષ્ઠ નારાયણદાસ સ્વામી કહેતા કે હાથનું કાંડું જાળીને ભગવાનને સોંપી દેવા એ ગયા, પછી ચિઠ્ઠી લખી આપે અને ચિઠ્ઠીનો સ્વીકાર થઈ જાય એવા પણ ગયા. હવે તો અમે અરજી કરીએ, અમારી અરજી એની મરજી. હાથનું કાંડું જાળીને સોંપી દેવા ગુણાતીતાન સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ, પત્ર લખી દે પત્રનો સ્વીકાર થઈ જાય એવા સ્વામી બાલમુકુંદાજી સ્વામી. કોઈ બળ્યો છળ્યો આત્મા આવતો હોય સ્વામીની પાસે આવીને પ્રાર્થના કરે, સ્વામી મહારાજને પ્રાર્થના કરો મને ધામમાં લઈ જાય, કંટાળ્યો છું, છોકરા માનતા નથી, સેવા કરતા નથી. તે સ્વામી કે જાવું છે, હા બેસો, અહીં બેસો ઠાકોરજી પાસે, અને મહારાજની મૂર્તિ સામે જોઈ લ્યો. એમાં વ્રજવલ્લભદાસજી સ્વામી કરીને સંત ડોહા પાસે આવ્યા. ડોહા જાવું છે તો આજ બેસજો, નહીં તો મોકલી દે હમણાં. તો ડોહો ઊભો થઈ ગયા, ઉભો થઈને જતા રે, હજી વાર છે, મારે દીકરાને દીકરાના લગ્ન પછી જવું છે. આવા મહાન બ્રહ્મની સંતો જેના માધ્યમથી પુરુષોત્તમ નારાયણનો આપણે સંબંધ થાય છે, એવા બ્રહ્મનિષ્ઠ પૂજ્યપાદ સ્વામીજી હજારો ભક્તોને બ્રહ્મરૂપ કરીને ભગવાનનો સર્વોપરિ નિષ્ઠે કે સ્વામી આપના ચરણમાં લાખો લાખો વંદન આપે છે. આ શિક્ષાપત્રીના માધ્યમથી અને શિક્ષાપત્રીનું રહસ્ય સમજાવી રહ્યા છો. અંતમાં ભગવાનના ચરણમાં પ્રાર્થના, આવી શિબિર એમાં આપણે જે કાંઈ ભાતું બંધાયું છે એ ભાતું આપણા જીવનમાં કાયમ ઓતપ્રોત થઈ જાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.
બહુ સરસ. આપણે બહુ મોટા ભાગ્યશાળી છીએ કે પુરુષોત્તમના પ્રાણ પ્યારા આવા પરમ પવિત્ર પૂજ્ય પુરાણી સ્વામી અને પૂજ્ય જ્ઞાનપ્રકાશ દાસજી શાસ્ત્રી સ્વામી જેવા ધુરંધર સંતોની અહીંયા ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ થઈ રહી છે. વાલા ભક્તો, અને હવે થાય છે શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 23મી ની પૂર્ણાહુતિમાં સમૂહ આરતી.
ભગવાનની જય.
બધા જ વાઈટ ઊંચી પકડી રાખો. વાહ ભાઈ વાહ, જોવા જેવું, નિહાળવા જેવું, હૈયામાં ઉતારવા જેવું આ સોહામણું દિવ્ય દ્રશ્ય.